तो आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तावित आप समस्त वैष्णव भक्तों नू हार्दिक स्वागत छे। વાણીનો મેં તમને વાત કરી, વાણીની સાર્થકતા એમાં છે જે માત્ર ભગવાનનું નામ જ કાઢતો હોય પોતાની વાણીથી, અને આવા જીવાત્માઓ આવા ભક્તો આ જગતમાં બહુ ઓછા મળશે। એવા જીવો બહુ ઓછા છે કે જે કર્ણથી કાનેથી માત્ર ભગવાનના જ ગુણગાન સાંભળશે, એને સંસારમાં શું થઈ રહ્યું છે એને જરાય રસ નથી, કારણ કે આ બધું સ્વપ્નની સમાન છે, હંમેશાની માટે શાશ્વત નથી। અને જે શાશ્વત હોય એનો ક્યારે નાશ થાય નહીં। તો આ જગત સ્વપ્નની સમાન છે, ક્યારેક સુખ આવે છે ને ક્યારેક દુઃખ પડે, ક્યારેક રૂપિયાવાળા થઈ જાય ને ક્યારેક રૂઢપતિ, ક્યારેક બહુ માંદો પડી જાય ને ક્યારેક બહુ સાજો તંદુરસ્ત રહે। આ બધું છે શું? આ માત્ર જીવાત્માનો વહેમ છે બધો। તો વાણીની સાર્થકતા શેમાં છે? વાણીની સાર્થકતા સ્મિત બોલવું, સ્મિત એટલે બહુ મીઠું બોલવું। પણ આપણામાં અવગુણ કેવો છે કે આપણે કોકને હૃદય દુખે એવું બોલીએ, આપણને એમ લાગે કે હું બધા કરતા સારું બોલું છું, પણ ક્યારેક આપણને આપણા દોષ દેખાતા નથી કે હું જે બોલું છું બીજા જીવાત્માની ઉપર શું અસર પડતી હશે। આપણે જે વાણી બોલીએ છીએ, જે શબ્દ કાઢીએ, તો સામેવાળો જીવ છે એના હૃદયમાં શું થતું હશે વિચાર કરવો જોઈએ। કોઈ પણ કાર્ય કરતી વખતે એ વિચાર કરવો જોઈએ, આપણે એની જગ્યાએ ઊભા રહેવાનું ને એને આપણી જગ્યાએ લાવો, અને પછી તમે બોલો કે કોક સામેવાળા વ્યક્તિ મને આવું કીધું હોય તો મારા હૃદયમાં કેવું લાગે। એટલા માટે લોકો શું કરે છે, ભક્તિ એટલે ભક્તિનો અર્થ શું છે સમજતા નથી। ભક્તિનો અર્થ એ નથી કે કથા કરવી, ભગવાનનું નામ વધારે જપ કરે છે એટલે મોટો ભગત થઈ ગયો, વધારે રોજ મંદિરમાં જાય સવારમાં વહેલા ઉઠીને, પણ જીવનમાં કોઈ પરિવર્તન ન હોય એ ભક્તિનો કોઈ અર્થ જ નથી। મોટી મોટી ભાગવત સપ્તાહોમાં જતા હોય, સત્સંગમાં જતા હોય, ભગવાનની સેવા કરતા હોય, કે છે કે જે ભગવાનની મૂર્તિની સેવા કરે છે મંદિરમાં, મોટા મોટા બ્રાહ્મણો ભગવાનને સ્પર્શ કરે છે, એમને નવડાવે, એમના વસ્ત્ર પહેરાવે, એમને ભોગ લગાડે, એ જીવાત્મા કેટલો શુદ્ધ હશે, પણ તોય એવા લોકોનું જીવન પરિવર્તન થતું નથી, કારણ કે વાણી વશમાં નથી। અને બધાને વિચાર છે કે હું જે બોલું છું એ બધા લોકો પાલન કરે, પણ જ્યાં સુધી આપણે જે શબ્દો બોલીએ છીએ કે જીવનમાં જે પણ વસ્તુ બોલી રહ્યા છે શું આપણે પાલન કરી રહ્યા છીએ? એટલે સૌથી પહેલા આપન આચરેત પ્રભુ જીવેર શીખાય, ભગવાન પણ જ્યારે જગતમાં આવે છે તો સંસારના જીવોને શીખવાડે છે આચરણ કરીને, કે જીવનમાં સૌથી પહેલા આપણામાં આચરણ હોવું જોઈએ, વાણીનું, ઉઠવા બેસવાનું, ઉઠવા બેસવાનું પણ ઘણું છે, કોની સાથે કેવી વાત કરવી, અને આ ગુણ આપણી પાસે નથી. શાસ્ત્ર તો કહે છે કે 70 વર્ષનો ભલે ને થઈ ગયો હોય, કદાચ કોઈ 70 વર્ષનો થઈ ગયો, પણ એને કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કોની સાથે કેવી વાત કરવી કોઈને ખબર નથી. તો કેટલું તમે જીવ્યા એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવ્યા છો એ મહત્વનું છે. કોક બોલે, આપણને બોલાવે કે ન બોલાવે, એની જરૂર નથી. અમુક લોકો કેવું હોય કે લાવો એને ચા પીવડાવો, દૂધ પીવડાવો, અને એના માખણ લગાડો મસ્કામાં, કે ને, એટલે ઈ પાછા બધે જઈને વાત કરે ફલાણી બેન ને ફલાણા ભાઈ બહુ સારા છે. પણ એવી રીતે આપણે કોકના ગુણગાન નથી ગવડાવવા કે ના કોક મારા એવી રીતે ગુણગાન ગાય. વગર લાલચ આપે કોઈ વ્યક્તિ એમ કે ને કે આ વ્યક્તિ એટલે કેવું જ ન પડે, એટલું એનું સુંદર જીવન છે, તો આપણું જીવન સાર્થક છે. કોકને બે ટાઈમ જમવાનું આપ્યો હોય, ચા પાણી કરાયા હોય, પૈસા આપ્યા હોય, કે ભાઈ મત આપજે, અને એ ગુણગાન ગાય, એમાં તો એને લોભ છે. તમે રોજ એને નાસ્તા પાણી કરાવો એટલે તો ગુણગાન ગાવાનો જ છે ને. પણ જીવન એનું સાર્થક છે કે જે પોતાની વાણીને કંટ્રોલમાં રાખે છે, અને જે પણ શબ્દ બોલે એ મીઠા બોલે. સ્મિત શબ્દ, સ્મિતનો અર્થ છે મીઠા. મીઠા એટલે કે કેવા મીઠા, કેવા મીઠા, અમૃતની સમાન. અમૃત આપણે ચાખ્યું નથી, પણ અમૃતની સમાન મીઠા શબ્દો બોલવા જોઈએ. જેમ તમે કેરી ખાઓ, આપણે ગોળી ગોળી ને પછી ઉપરથી જે શું કહેવાય એને, દીટડું, એને કાઢો અને પછી એને ચૂસવાનું. કેરીને છે ને રસ કાઢીને ખાઈએ, અને જે ગોળીને ચૂસીને જે ખાવાનો જે આનંદ છે ને એ કોઈમાં નથી. એક વખત તમે ચૂસશો ને એટલે તમને રસ આવે છે. એટલે વાણીની સાર્થકમાં પણ એમાં જ છે કે તમે જે બોલો છો ને સામેવાળાને એમ લાગે બોલતા જ રે, બોલતા જ રે, બોલતા જ રે, એને ભૂખ પણ ન લાગે, તરસે ન લાગે. તો હંમેશા જીવનમાં યાદ રાખવું જોઈએ, આ એક વાર કીધું એટલે આ મગજમાં હૃદયમાં બેસી જવું જોઈએ, છાપ પડી જવી જોઈએ. આપણી જન્મજાત આદત છે કે આપણો સ્વભાવ જ ખરાબ છે, પણ જ્યારે આપણે જે શબ્દો બોલવા જઈએ છે ને ક્યારે પણ કોઈને હૃદયમાં ખોટું ન લાગવું જોઈએ. નકે આ તો ક્લિયર ભગવાન લખે છે, ભાગવતની મહિમા બહુ છે, ભગવાનની ભક્તિની મહિમા બહુ છે, પણ પાછળ ભગવાન લખે છે, ભગવાને આગળ બહુ બધું લખી દીધું. શું લખ્યું કે મારી એક વાર કોઈ કથા સાંભળે છે તો હું એને મારી ભક્તિ આપી દઉં છું, પ્રેમ આપી દઉં છું, આમ કરી નાખું છું, આમ કરી નાખું, પણ છેલ્લે વાક્યમાં શું લખે છે, પણ જો આટલું બધું કરવા છતાં પણ એનું હૃદય પરિવર્તન નથી થતું, તો ક્લિયર લખે છે શ્રમ એવહી કેવલમ. ભગવાન શું કહે છે, ન ઉત્પાદ યે તે યદિ રતિમ, આટલું આટલું કરવા છતાંય જો જીવન પરિવર્તન નથી થતું, તો કહે છે શ્રમ એવહી કેવલમ, એ માત્ર શ્રમ કરી રહ્યા છે. શ્રમ એટલે બધા લોકો, હું તમને એમ સમજાવું છું કે અત્યારે વર્તમાન સમય જે વીતી રહ્યો છે, વરસાદ આવી રહ્યો છે, અને બધા લોકો ઘરમાં બેઠી ને એસીમાં ને પંખામાં ટીવી જોઈ રહ્યા છે, એને સુખ મળી રહ્યું છે. અને અમુક વ્યક્તિ વિચાર કરે છે કે ના હું ભગવત કથામાં જાઉં, સત્સંગમાં જાઉં, સાધુની સંગતિ કરું, ભગવાનનો પ્રસાદ લઉં, માળા કરું, મંદિરે જાઉં, ભાગવત વાંચું, તો એક વ્યક્તિ તો પાપ કર્મ કરે છે અને આ વ્યક્તિ શું કરે છે, આવું બધું કાર્ય કરે છે. પણ ભક્તિનું કાર્ય એવું છે કે જો એમાં ધ્યાન ન આપે ને તો ઈ શ્રમ એવો હિ કેવલમ, એને કઈ ફળ નહીં મળે ને ઓલાને કઈ ફળ નહીં મળે, ઓલો જે ઘરે બેઠો બેઠો હતી. તો આપણે એવું ન થાય, એટલે જીવનમાં આપણી વાણી ક્યારે કઠોર ન બોલવું જોઈએ. સ્મિત, એકદમ ધીમેથી બોલવું. વાણી કેવી હોય આપણે હવે તમને કેવી રીતે હું સમજાવું, નથી કહેતા લાકડા ફાળ જેમ બોલે ને એવી વાણી ન હોવી જોઈએ, મધુર વાણી. જેમ કમળનું પત્તું હોય કેટલું કોમળું કોમળું, નાનું બાળક જન્મેલું હોય ને આમ અડો, નાના બાળકને ખાલી આમ અડો તો ગાલ કેવો હલે, ખબર છે. ટમાટા જેવો છોકરો હોય એને ખાલી તમે આમ અડો ને તો આખો ગાલ આખો હલે, આમ આમ હલે આખો ગાલ. તો વાણી પણ એવી કાઢવાની છે, આપણા શબ્દ એવા કાઢીએ ને તો લોકો યાદ કરે કે વાસ્તવિકમાં આ સાધુ આ સંત. અને સાધુ હોય કે સાધ્વી હોય એ લાલ કપડામાં ન હોય, એ જીન્સ પેન્ટમાં પણ હોય, 3/4 પણ હોય, સમજો છો ને. એવું નથી કે લાલ કપડા પહેરે ને એકદમ ઢાકેલા હોય ને માથું બાંધેલું હોય સાધ્વી છે ને, કોલેજમાં જાય ને તો એ સાધ્વી છે, ભલે કદાચ એને એવા વસ્ત્ર પહેર્યા છે મર્યાદા સમાજની જે હોય, કોલેજમાં જે રીતે જીવન જીવતા હોય એ રીતે જીવતા હોય, પણ એનું આચરણ એનો સ્વભાવ, કોઈ પણ પારકા છોકરા સાથે વાત ન કરે, વાણી પણ એવી કાઢે ને કે હંમેશા બધાને પ્રિય લાગે, તો એનું જીવન સાર્થક છે. બાકી આપણે અહીંયા જગતમાં તો ભગવાને મોકલ્યા છે, પણ આપણે સારું કર્મ ન કરીએ તો બીજું શરીર તૈયાર પડ્યું છે. ભક્તિ તો મળશે ના નથી, ભક્તિ તો ભગવાન ચાલુ કરશે. 20% થઈ ગઈ છે તો 21%થી ચાલુ થઈ જશે આવતા જન્મમાં. બધું સમજણ પડે છે ને, 20% ભક્તિ તમારે કરી છે ને 80% પહોંચવાનું છે. તો અમુક લોકો થોડા થોડા કાચબાની ગતિ ગતિ ચાલે, થોડું સંસારે ભોગવો, થોડું આ એ કરો, થોડું ઓલું એ કરો, પણ ભક્તિમાં એક ફાયદો છે કે તમારે 0% ન થાય, તમારે 21%થી ચાલુ થઈ જાય. ભક્તિ એવી વસ્તુ છે. તો ભગવાનની ભક્તિમાં બહુ શ્રદ્ધાપૂર્વક આગળ વધવું જોઈએ, દિવસે દિવસે આગળ વધવું જોઈએ, પાછા ન આવવું જોઈએ. આપણે ઘણા લોકો હે ને હમણાં જશે, 15 દિવસ મહિના પછી ચાલતા જશે, તો જેને જે ક્યારે નો ગયો હોય ને, જે ક્યારે ગયો ન હોય ચાલતો, તો ઈ હોશમાં ને ઉત્સાહમાં ને ઉત્સાહમાં ગામડેથી આવે નીકળે, ધારો કે મેથાણનો છે, કાકોશીનો છે, ત્યાંથી આવતો આવતો પાલન કાણોદર આવે, પછી ત્યાંથી ઉમરદશી આવે, ત્યાંથી બનાસ એ બાજુ રૂટ છે ને જવાનું, તેને એમ લાગે કે હવે હજી સુધી આવ્યું કેમ નથી, આમ આપણું છેલ્લું સ્ટેશન હજી સુધી આવ્યું નથી. તો અમુક લોકો કે ના 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 બસ હવે થોડુંક જ છે, થોડુંક જ છે, અને છેક દાંતા સુધી પહોંચી ગયો હોય, દાંતા જેને દોતા કહેવાય ત્યાંથી ત્યાં પહોંચી ગયો, અને પછી કે બસ હવે થોડું છે, બોલો કે ના ના તમે થોડું થોડું કહી મને કેટલું બધું ચલાવી નાખ્યું, મારે જવું જ નથી, અને ઓલો બસમાં જતો રહે. તો એ જે ચાલવાનું જેને 20 કલાક 25 કલાક કે 2 દિવસ ચાલ્યો એ બધું ફેલ થઈ ગયું. આગળ કદાચ ચાલ્યો હોત ને 5 કલાક તો આખી એની પરિક્રમા પૂરી થઈ જાય કે પદયાત્રા તમારી પૂરી તમારી. પણ ભક્તિમાં કેવું છે, તમે ત્યાં સુધી ચાલ્યા દાતા સુધી એટલે 70% તમે પહોંચી ગયા અને 30% બાકી છે, તો ભગવાન એ લખી નાખે ખાતામાં કે ભાઈ આ દાતા સુધી પહોંચી ગયો છે, હવે આગળ 30% બાકી છે. એટલે કે ભક્તિના 70% પૂરા કરી નાખ્યા છે, 30% બાકી છે. તો ભગવાન શું કરે છે? એને બીજો જન્મ આપે. કેટલી ફેસિલિટી છે એ તમે જુઓ ભક્તિની અંદર. બીજો જન્મ ડાયરેક્ટ એને સુચિનામ સમિતામ ગેહે યોગો ભ્રષ્ટિ અભિજાયતે, હું એને શ્રીમંત પરિવારમાં જન્મ આપું છું જ્યાં એને પૈસા કમાવાની જરૂર જ ન પડે, બેઠે બેઠે માત્ર ભગવાનનું ભજન કરે. અને અત્યારે ઘણા લોકો એવા છે કે ભગવાનનું ભજન કરે છે અને ખાવા પીવાનું કોઈ દુઃખ નથી, મહિનાનું 5-5 ને 10-10 લાખ રૂપિયા બેઠા બેઠા ખાલી ભાડું વ્યાજ આવે છે, એવા લોકો પડ્યા છે કે મહિનાના 10-10, 15-15 લાખ રૂપિયા બેઠી ઇન્કમ આવે, કાંઈ કરવાનું નહીં, તો એ લોકોથી ભક્તિ નથી થતી. સત્સંગમાં જાય, કથામાં જાય, બધું જાય, ભગવાન કે હું સુવિધા બધી કરી આપું છું, પણ એને ડગલું ભરવું હોય તો ને. તો જીવાત્માને પણ એવું જ છે, દરેક જીવાત્માને આ જ છે, ભગવાન બધી સુવિધા કરી આપે છે, તમારે ભજન કરવું છે, તમારે કરવું છે, તમારે કરવું છે, બધાને કે કરવું છે, પણ છોકરાઓનું શું થાય, આનું શું થાય, કાલે ભૂખ્યા રહેશું, તો બસ એ જ ચિંતામાં ચિંતામાં ભગવાન કે હું સુવિધા કરી આપીશ, પણ તમે ચિંતા શું કામ કરો છો, આ ચિંતા જ ખાઈ જાય છે આપણને, બસ એ જ છે કે શું થશે કાલે, શું થશે કાલે, શું થશે. પણ ગેરંટી છે કે ભગવાન તમને ક્યારે ભૂખ્યા નહીં સુવા દે, ભગવાન ક્યારે તમને ભૂખ્યા નહીં સુવા દે. કાં કદાચ તમને મોટા ડેનલોકના ગાડલા પર ઊંઘવા ન મળે, કે એલજીનું જે એસી આવે ને એર કન્ડિશન, એમાં ઊંઘવા ન મળે કદાચ, કે મોટા મોટા રૂમ કે બંગલા ન હોય, પણ ભગવાન તમને ક્યારે ભૂખ્યા નહીં રાખે અને તમને ભક્તિ આગળ કરવડાવશે. પણ આપણે એમાં વિશ્વાસ નથી, એટલે આપણે કાંઈ વાંધો નહીં, સમય મળે તો સત્સંગ કરીએ, ન કે કાંઈ નહીં. પણ દ્રઢ સંકલ્પ, જેમ આપણે કાલે સાંભળ્યું હતું ને કથાની અંદર, કાલે શું સાંભળ્યું હતું, 0-0 બધા લગાડ્યા, કોલેજમાં ગયા એટલે 1-0 લગાડ્યો, નોકરી કરી એટલે 2-0 લગાડ્યો, વિવાહ કર્યા એટલે 3-0 લગાડ્યો, દીકરા થયા એટલે 4 લગાડ્યો, મોટા મોટા બિઝનેસ કર્યા એટલે 5 લગાડ્યો, બંગલો બાંધ્યો એટલે 6 લગાડ્યો, છોકરાઓ મોટા કર્યા એટલે 7 લગાડ્યો, એના લગ્ન કરાવ્યા એટલે 8 લગાડ્યો, અને એના છોકરાઓને મોટા કર્યા એટલે 9 લગાડ્યો, અને આપણું કાળ આવી ગયો, મૃત્યુ આવી ગયો એટલે 10 લગાડ્યો. હવે તમે ટોટલ મારો કેટલા થયા, આ બધાની કિંમત કેટલી થઈ, આપણે બધા જેટલા 0 ભેગા કર્યા એની કિંમત કેટલી થઈ, એનો સરવાળો કેટલો થયો, બધાનો હિસાબ મારો, 0+0+0+0 થયું કે મેમ, આટલું બધું કર્યું તો કર્યું, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જ્યારે તમારા જીવનમાં આવીશ ને, હું એકની સમાન છું, અને પછી તમે જે પણ 0 લગાડશો, દીકરા દીકરી નોકરી છોકરી વિવાહ ને બંગલા ને પૈસા ને ગાડી, હવે તમે ટોટલ મારો આગળ 1 છે, જેટલા 0 લગાડ્યા છે, જેટલા 0 લગાડશો એટલી કિંમત તમારી વધશે, અને એ છોડીને તમે બધું કરશો તો જીવનમાં કાંઈ નથી. અને રિયલમાં છે, દુખી થશું બીજું કાંઈ નહીં, જીવનમાં દુઃખી થશું. અને અહીંયા શીલ પ્રભુપાદજી કહે છે કે મારે 5,000 ને 10,000 ને લાખ લોકોને પ્રવચન નથી આપવું, એ તો અઠવાડિયું કથા સાંભળશે ને પોતપોતાના ગપોલીઓમાં જો દર બનાવ્યા છે જઈને સુઈ જશે. અઠવાડિયું થાય હવે કોઈ દેખાય છે? કથાઓ પતી ગઈ બધું, અને જેને હાવરીને લઈ જવું તો લઈ ગયા, જેટલા ભેગા થયા કોથળીઓમાં, કોકે આટલા બોલ્યા કોકે આટલા બોલ્યા, હવે કોઈનો નામ ને પત્તો છે કે અહીંયા કઈક થતું હતું? જે ગયા કે એને લાભ મળ્યો, જે ન ગયા રહી ગયા. પણ ભક્તિ એને કહેવાય કે જે નિરંતર ચાલતી રહે. ભક્તિનો પ્રવાહ ક્યારે ઊભો નથી રહેતો. જેમ નદી 24 કલાક તમે જુઓ નદી ચાલુ ચાલુ રહે છે, ક્યારે એમાં જોયું છે કે એ બંધ છે નદી? ગંગા નદી કેટલા જન્મોથી હિમાલયમાંથી નીકળે છે, આજ સુધી બંધ થઈ છે કે ના? ગંગા નદીમાં પાણી બસ હવે સ્ટોપ થઈ ગયું છે, આજ સુધી કરોડો કરોડો યુગોથી ચાલે છે. એવી રીતે ભગવાનના ભક્તની પણ ભક્તિ નિરંતર ચાલતી રહે છે. તો જીવનમાં ભગવાનને સર્વપ્રથમ આગળ રાખવા જોઈએ, અને જીવનના બીજા કાર્ય છે ને એને પાછળ રાખવા. બીજું બધું છૂટી જશે તો ચાલશે મારા માટે, પણ મારા જીવનમાંથી જો ભગવાનનું નામ અને કથા છૂટી ગઈ તો હું આગળ પ્રગતિ ક્યારેય નહીં કરી શકું. તો 10-15 મિનિટ આપણે આપણામાં કેવા અવગુણ છે એના વિશે મેં ચર્ચા કરી. કેટલું સારું પ્રવચન ને કેટલી સારી કથા કરે છે એ મહત્વનું નથી, પણ એ કથામાંથી આપણને કેટલું શીખવા મળે છે, કેટલું જાણવા મળે છે, અને આપણું જીવન કેટલું પરિવર્તન થાય છે. તો આપણે અહીંયા ક્વોલિટી બનાવવાની છે. કેટલા હજાર આવે છે એ નથી જોવાનું, પણ 100 જણા આવે 50 જણા આવે એમાંથી કેટલા સુધરે છે એને જોવાનું. એટલે જે સુધરે એને કહેવાય કે આના જીવનમાં ભક્તિ આવી છે, અને ન સુધરે તો જેમ ઓલું ગધાડાને ડફણું માર માર કરે પણ એની આદત જ એવી હોય તો શું કરવાનું? ગુરુ તો પ્રયાસ કરે કે બધા લોકો સુધરે, પણ અમુકની જન્મજાત આદત હોય ને એ ક્યારે સુધરવા ન દે. એટલે જ્યારે બી આપણે ભક્તિ કરતા હોઈએ તો આપણે જોવું જોઈએ, જેમ અરીસામાં રોજ નથી જોતા દર્પણમાં કે ક્યાં ડાઘ પડ્યો છે ક્યાં પડ્યો છે, તો ક્રીમ લગાડીએ ને ફેશિયલ કરીએ ને ગમે તે કરીને એક પણ ડાઘ ન રહેવો જોઈએ. એવી રીતે આ ભાગવત રૂપી શાસ્ત્ર છે, ભક્તોની સંગતિ છે, આ આપણું દર્પણ છે, અને આમાં આપણા દુર્ગુણના જે ડાઘ છે ને બધા દેખાશે. એ ડાઘ કયા કયા છે? તો કે આપણામાં બીજા પ્રત્યે ઈર્ષા છે, બીજા પ્રત્યે દ્વેષ થાય છે, લોભ બહુ છે, આવા દુર્ગુણો ભરેલા છે, અને આ ભાગવત રૂપી અરીસો છે જે આપણને સાફ કરશે. તો શરણાગતિના ભાવથી આ કથા શ્રવણ કરવી જોઈએ. શરણાગતિ એટલે કે પ્રભુ તમે કથા દ્વારા આ ભાગવતમાં ઉતરેલા છો. ભગવાન શું છે? શબ્દ બ્રહ્મ છે, અને જ્યાં પણ ભગવાનની કથા થતી હોય ને એ ભગવાન જીવાત્માના હૃદયમાં જાય છે કાન દ્વારા. કાનેથી ભગવાન ક્યાં જાય? હૃદયમાં જાય, અને હૃદયમાં આપણા કલમશ છે ને એને ધીરે 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 સાફ કરે. એટલે તમે કેટલું શ્રવણ કરો છો કે ના ના મેં તો બહુ બધી કથા શ્રવણ કરી, પણ એનો કોઈ ફાયદો નથી, કારણ કે આપણા જીવનમાં એક પણ વસ્તુ ઉતરતી નથી. તો આટલી બધી કથા સાંભળવાનો કોઈ લાભ નથી, પણ કદાચ મહિનામાં એક વાર પણ સત્સંગમાં આવી જાય ને એક વાર, અને એક 1.5 કલાકનો સત્સંગ સાંભળે અને એને ખબર પડે કે ના ના भगवान ने भोग लगाड़ी ने जमव जो ये। एक वाक्य ना जीवन में उतरी गयु घरे जाइने भगवान ने भोग लगाड़ी ने जमे तो एनु जीवन सार्थक छे। अने कदाच पांच पांच वर्ष थी दस दस वर्ष थी पण लोको आवे सत्संग नी अंदर अने पोतानु जीवन में काय बदलाव न थाय वांधो नहीं आवे छे अने सांभळीए छे करशु 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 एम करता करता पांच वर्ष दस वर्ष वीस वर्ष वीती जाए केटलाय दृष्टांत छे एवुं नथी। आपणे सुधरवुं नथी आपणे सुधरवुं नथी बाकी जेने सुधरवुं होय एना माटे तो एक घड़ीनो सत्संग काफी छे एक मिनिटनो। अमारी सामे घणा लोको छ महीनामां सुपर फास्ट भक्ति करीने आगळ वधी गया अने अमुक लोको पंदर पंदर वीस वीस वर्षथी एवा ने एवा छे। કેટલાય લોકો છે કારણ કે કેવું સાંભળે આવીને હા 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 અહીંયા સાંભળ્યું ને અહીંયાથી જેટલું સાંભળ્યું એટલા કલાક આમ આમ કર્યા જાય અહીંયાથી નીકળી જાઓ નીકળી જાઓ નીકળી જાઓ એક એક શબ્દ ઉતરવાનો નથી લે એક કલાક સાંભળ્યું તો એક કલાક સુધી આમ આમ કરે જાય ટીવી જોવે એટલે કે તું નીકળી જા બધું જે ભર્યું હોય ને કારણ કે અંદર ટીવીનું બધું અંદર ભરવું છે એટલે પાણીનું ટાંકું ખાલી હોય તો અંદર બીજું પાણી જાય પણ ભરેલું હોય તો તો કલાક કથા ભરી હોય બધી પણ જેવું ઓલું ટીવી જોઈએ તો એ પણ બધું ભરવું પડે તો ફૂલ ભરાઈ ગયું તો શું કરવાનું આગળનું જે બધો માલ જે છે એ બધો કાઢવો પડે ને પેટ ભરીને ખાઈ લીધું હોય અને જ્યાં સુધી પેટ સાફ ન થાય ત્યાં સુધી કોઈ ખાય છે અહીંયા સુધી ખાઈ લીધું અને પછી કે લો હવે તમારી માટે પીઝા બનાવ્યા છે દાબેલી બનાવી છે ઢોસા બનાવ્યા છે ગમે જેટલી હારામ હારી વસ્તુ તમે એને ખવડાવો કે ના ખાઈ લો ના ના કાલે આપજો ફ્રીજમાં મૂકી દઉં ખાઈ લઈશ ગરમ કરીને પણ અત્યારે તો ફૂલ થઈ ગયું છે તો પેટ સાફ થશે અને બીજા દિવસે છે ને તમારી પાસે દોડતો દોડતો આવશે લાવો ઓલું ક્યાં ગયું રાંધેલું તો કાલે તમે એક આપતા હતા ને આજે દસ ખાઈ જશે કારણ કે પેટ ખાલી છે એટલે ઓલા શું કરે કથા સાંભળવા જે આવે ને આમ આમ કર્યા રાખે નીકળો 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 કૃષ્ણ અને વિતરાસુર ને જે પણ બધું છે બધું ફટાફટ નીકળો જેટલા ઉપદેશ સાંભળ્યા તે બધું ખાલી થઈ જાય એટલે આવો સ્ટાર પ્લસ જી ટીવી સોની ટીવી બધી આવો અંદર અને એ જ બધું કચરો બધો મગજમાં બધું એ જ ભરેલું છે આ ખોપડીમાં શું છે બધું એ જ ભરેલું છે સંસારનો કચરો અને એ કચરો જ્યારે અંદર મગજમાં ભરાય ને ત્યારે આ વિશુદ્ધ ભાગવત કથા આપણોને અહીંયા પગ ટકવા ન દે આમાં શું છે આમાં શું રાખ્યું છે ત્યાં તો કેટલું સુમધુર સંગીત વાગે છે અને કેવા સુંદર સુંદર મજાના લોકો ડાયલોગ બોલે કેટલી મોટી કેટલી સુંદર પર્સનેલિટી હીરો હિરોઈન જ્યારે આવે સ્ટેજ ઉપર અને જ્યારે એમની વાણી બોલે તો બધાને એમ લાગે કે બસ મારું આમ શરણાગતિ સ્વીકાર કરી લે આપણને એમ લાગે જો આપણા ઘરે આવ્યો હોય ને તો આપણને તો એમ લાગે કે ઘર બધું ધોઈને ચોખ્ખું કહી નાખે મારું તો ઘર પવિત્ર થઈ ગયું તમારા જેવા હીરો આવી ગયા તો બોલો આવું એ બોલે તો આ બધો કચરો આપણે જન્મજાત મગજમાં ભરેલો છે હૃદયમાં અને એ જ આપણને ભગવાનની કથામાં બેસવા નથી દેતો એટલા માટે શુદ્ધ ભાવથી હરિકથા શ્રવણ કરવી જોઈએ રોજ કથામાં આવવા ન મળે તો કાંઈ વાંધો નહીં પણ જ્યારે પણ આપણને કથામાં આવવા મળે ને તો એ કથાને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ કે ના ના મારે આગળ વધવું છે તો શું કરું કથાની અંદર જે પણ આપણને સાંભળવા મળે છે ને એને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ નક્કી આવવાનો તો કોઈ ફાયદો નથી આપણું જીવન ડોક્ટરની પાસે રોજ જઈએ છીએ ડોક્ટર ની પાસે આપણે મરીજ હોઈએ અને ડોક્ટર ની પાસે જઈએ, ડોક્ટર નથી કેતો કે આ દવા આપું છું, આ દવા લેજો, તો આપણે દવાઈ ન લઈએ અને ચરીએ ન પાડીએ તો કઈ રોગ રોગ તો વધતો જ છે, એવો ને એવો નહીં રે પણ વધશે. ડોક્ટર કે ખાટું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, આથાવાળી વસ્તુ નહીં ખાવાની, ઘણી ઘણી વસ્તુઓ ના પાડે અને આ દવાઈ લે, તો ઘણા લોકો શું કરે, દવા પણ લે છે. દવા એટલે કે ભક્તિમાં આવે એટલે કથા પણ સાંભળે, ભગવાનનું નામ પણ જપ કરે છે, પણ ચરી પાડતા જે નિયમ જે કીધા હોય નિયમ ન પાડે તો માણસ ક્યાં હોય, ત્યાં ત્યારે. અને ઘણા લોકો શું કરે, કડવી દવા છે એટલે ઘરમાં તો બધાને કે આ હું દવા તો ખાઉં છું, પણ આમ કરીને દવા તો આમ છે, ગ્લાસે આમ છે, તો કોક જોયો ને બારી માંથી આમ પાણી પી લીધું, દવા તો પી લીધી. તો માતા પિતા હોય ને વિચાર કરે કે આ છોકરો દવા તો રોજ પરફેક્ટ ગળે છે તો આમાં રોગમાં કેમ ફરક પડતો નથી, તો આવતો એટલો ને એટલો જ છે, દવા ગળે તો ફરક પડવો જોઈએ ને, કે 10 ડિગ્રી ઓછો થયો, 20 ડિગ્રી ઓછો થયો, તાવમાં કેમ ફરક પડતો નથી, એનું કારણ શું છે? કારણ કે દવા રોજ બારીને ખવડાવે છે, પોતે ખાતો નથી પણ બારીને ખવડાવે છે, બારી બાય ટાટા. તો એવી રીતે ભક્તિમાં શ્રવણ કરવું એ તો બહુ જરૂરી છે, પણ શ્રવણ કરીને પોતાના જીવનમાં પણ ઉતારવું જોઈએ કે ના ના, મારે આગળ વધવું છે તો આ વસ્તુ કરવી પડશે, આગળ વધવું છે તો આને છોડવું પડશે, નથી વધવું ત્યાં ત્યાં રહેવું છે તો કાંઈ વાંધો નહીં. આપણે પહેલા ધોરણમાં જ રહેવું હોય, બીજામાં જવું ન હોય તો પડ્યા રહો, તો આખા ગામના છોકરાઓ ભણી ભણીને આગળ જતા રહે અને ઓલો ઠોઠનો ઠોઠ એ પહેલામાં જ પડ્યો હોય, અને પહેલા ધોરણના છોકરા આટલા હોય ને પેલો પતરા ટપી ગયો હોય, સમજ્યા, 15-20 વર્ષનો થઈ ગયો, ઓલા 5-5 વર્ષના નાના નાના ગલુડિયા, પેલા ને તો પેન્ટ પહેરીને આવવું પડે ને, આ બધા ચડ્ડી પહેરીને આવે સ્કૂલમાં પહેલા ધોરણમાં. એટલે પહેલા ધોરણ આપણે છે 9મા ધોરણ સુધી પહોંચવાનું છે. મુંબઈ સરકાર જે 10 ભણી રહે એટલે કોલેજમાં જાય, અને ગુજરાત સરકારમાં 12 ભણી રહે એટલે કોલેજમાં જાય. એવી રીતે ગોલોકની સરકાર કેવી છે કે 9 સુધી જે ભણી રહે ને એટલે ડાયરેક્ટ ભગવાનના ધામમાં 9 ધોરણ પાર કરવાના છે, પણ અમુકને તો એડમિશન જ નથી નોખ્યું કે આપણે 9 ધોરણ ભક્તિના ભણવાના છે. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને કૃષ્ણ પ્રેમ, આ 9 પગથિયા 9 ધોરણ છે. અને ભક્તિના પણ 9 અંગ છે. કયા કયા? શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદન, આ 9 પ્રકારના ભક્તિના અંગ છે અને 9 પગથિયા છે. 9 અંગ કયા કયા છે કે શ્રવણ કરીને આ 9 પગથિયાને પાર કરી શકશો, ખાલી કથા સાંભળીને. કીર્તન એટલે ભગવાનનું નામ જપ કરીને, એવું નથી કે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે, આ પણ એક ભગવાનનું નામ છે, એ પણ નામ જપવું જોઈએ. તો બીજું પગથિયું છે, બીજું અંગ છે ભક્તિનું, શ્રવણ કીર્તન, પછી સ્મરણમ, જે આપણે કથા સાંભળીએ છીએ. કદાચ આપણને આપણે બહાર ગામ ગયા હોય, સગાવાલામાં ગયા હોય, ઘરમાં કંઈક થઈ ગયું હોય, ઘરમાંથી બહાર નીકળાય ન, તો આપણે જે આગલા દિવસે જે સાંભળ્યું છે ને એ સ્મરણ કરતું રહેવું જોઈએ. કૃષ્ણ મોરલી વગાડે છે, વ્રજની અંદર લીલાઓ કરે છે, એનું સ્મરણ કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, આ સ્મરણ ભક્તિ છે. અને પ્રહલાદ મહારાજ કોઈ માળા નહોતા કરતા, માત્ર મનની અંદર ચિંતન કરતા બસ, અને આખા હૃદયની અંદર શરીરની અંદર સુખનો આનંદ ઉઠાવતા હતા. સુખ છે પણ આપણે ચાખ્યો નથી એ રસ. કોણ ગાય છે આ ભજન? મીરાબાઈ ગાય છે, નરસિંહ મહેતા ગાય છે, આવા સંતો ગાયા છે કે જેને આ ભક્તિનો હરિરસ ચાખ્યો એને તો આ સંસારને મિથ્યા કરી રાખ્યો, એને તો આ સંસાર મોળો લાગે. તમે શાક બનાવ્યું હોય, પાઉંભાજી બનાવી હોય, ભાજી પાઉંભાજી હોય ને, મસાલા ને બધું નાખ્યું છે, બટર ને બધું, દુનિયાભરની બધી વસ્તુ અંદર નાખી છે, પણ તમે એની અંદર બે ચમચી મીઠું ન નાખો ને, ખાલી બે ચમચી, એની કોઈ વેલ્યુ નથી. કોઈ ખાય? બધું નાખ્યું છે, ખાલી મીઠું નથી નાખ્યું, બસ. જેમ એ ભાજીમાં આનંદ ન આવે ને ખાવામાં, એક એક કોળી કે ગમે તે કર્યું પણ મીઠું કેમ નથી નાખ્યું, બધું નાખી દીધું મીઠું નહીં. એવી જ રીતે જ્યારે ભગવાનનો ભક્ત જ્યારે ભક્તિના પગથિયામાં અગ્રસર થાય છે તો એને બધો સંસાર મોળો લાગે. જેમ ઓલું ભાજી આમ ખાય ને તો એમ થૂકી દઉં એમ થાય, આપણને ભાવે જ નહીં, ઉતરે જ નહીં, ઉતરે કોઈ નહીં મોળી વસ્તુ એકદમ. એવી જ રીતે ભગવાનનો જે ભક્ત હોય ને એને પણ સંસારની કોઈ વસ્તુમાં રસ ન હોય. કોક કેમ કે ને કે મારા ઘરે કીર્તન કરો, સત્સંગ કરો, તો સવારના 5 વાગી જાય તો ઊભા ન થાય, અને કદાચ કોકના લગ્નમાં જવાનું થયું હોય ને તો એને કીડીઓ કરડે, કીડીઓ કરડે. એટલે જેમ આપણે ખાલી ચડી હોય ને પગમાં અને પગ સૂનો, આપણને થાય ક્યારે ઊભો થાવ, ક્યારે ઊભો થાવ, ક્યારે ઊભો થાવ, એમ એને પણ કીડીઓ ચડે, ક્યારે જાવું, ક્યારે જાવું, ઈચ્છા જ તો પહેલી તો ન થાય, ક્યાં અહીંયા આવીને બધા પડ્યા છીએ આપણે. તો સ્મરણ, પછી વંદન, ભગવાનને વંદન, પ્રણામ કરવા, પ્રણામ કરવાથી ભગવાનની ભક્તિ મળે છે. અર્ચનમ, ભગવાનની વિગ્રહની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, આરતી કરવી, ભગવાનને મોર પંખ, ભગવાનને ગરમી લાગે છે મોર પંખથી સેવા કરવું, ભગવાન ઠાકોરજી ભૂખ્યા થયા હશે લાવો ઠાકોરજીને થાળ ધરાવું, એમને પાણી અર્પણ કરવું. દાસ્યમ, ભગવાનની દાસ, જેમ લક્ષ્મીજી થઈ ગયા ભગવાનની સેવા કરીને. સાખ્યમ, ભગવાનના મિત્ર તરીકે ભગવાનની ભક્તિ કરી શકાય છે. દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદન. અને બલિ મહારાજે કરી આત્મનિવેદન, કે આ આખું જગત બલિ મહારાજનું હતું, આખું બ્રહ્માંડ. બલિ મહારાજે અસુરો જેટલા બધા હતા ને એ સ્વર્ગમાં જઈને દેવતાઓની સાથે યુદ્ધ કરીને સ્વર્ગ પણ જીતી લીધું હતું. ત્રિભુવન, આખું ત્રિભુવન બલિ મહારાજે જીતી લીધું હતું. અને 99 અશ્વમેઘ યજ્ઞ જ્યારે પૂરા કર્યા ત્યારે ભગવાન વામન પધાર્યા ઈ સભામાં, ને ભગવાન કહે છે કે મારે 3 પગ જમીન જોવે છે. શુક્રાચાર્ય કહે છે કે આ સાક્ષાત વિષ્ણુ છે, ભગવાન છે, અને તને ઠગવા આવ્યો છે. વિષ્ણુ વામન થઈ ચાલી યારે, કર્મા કમંડળ સાથ મારા વાલા. ભગવાન વિષ્ણુ વામન થઈને બલિ મહારાજના યજ્ઞ મંડપમાં આવ્યા અને બલિ મહારાજ કે છે હું તમને પ્રણ વચન આપું છું કે તમને 3 ડગલા જમીન આપી દીધી. અને પહેલા ડગલે પગ ઊંચો થાય, ઊંચો થાય, ઊંચો થાય, મહર્લોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, સત્યલોક છેક સુધી પહોંચી ગયો. ભગવાન છે ને, બધું કરી શકે છે. કરતુમ અકર્તુમ સર્વથા સમર્થ, જે વસ્તુ ન કરી શકતા હોય ને આ જગતના, ભગવાન બધું કરી શકે છે. ભગવાનની કદાચ ઈચ્છા હોય ને કે તમારા બધાના હૃદયમાં ભક્તિ લાવી દઉં તો ભગવાન લાવી શકે છે. અને ભગવાન એમ કે તમારા હૃદયમાંથી ભક્તિ કાઢવી છે તો કાઢી પણ શકે છે. પણ ભગવાને તમને સ્વતંત્રતા આપી છે. ભગવાને જીવને એક જ વસ્તુ આપી છે, સ્વતંત્રતા. એટલે તમે હૃદયમાં તમે જુઓ કે જ્યારે તમે ખોટું કામ કરતા છો ને, અંદરથી એક અવાજ આવે છે, આ જે કામ કરીએ છીએ ને ખોટું છે. આવે છે કે નથી આવતું? અને ખોટું કર્યા પછી પણ પછતાવો થાય છે. અને એવા એવા ખોટા કામ કરેલા છે એ ક્યારેક ક્યારેક યાદ આવે ને તો આપણને બહુ હૃદયમાં દુઃખ થાય. જ્યારે આપણે સજ્જન વ્યક્તિ બનવાની ઈચ્છા કરીએ ને ત્યારે, બાકી નઠોર હોય ને તો ગમે તેટલું બોલો એને કઈ પડી ન હોય. અંદરથી હૃદયમાંથી અવાજ આવે છે અંદર પરમાત્મા કે તું જો આ કામ કરી રહ્યો છે ને, આ સારું છે અને આ ખોટું છે. તો સારું કામ શું છે? કોકની સેવા કરવી, સારા કાર્યમાં ધન આપવું, આ સારું કાર્ય છે. ખોટું કાર્ય શું છે? કે કોકનું બગાડવું, સારું થતું હોય બગાડવું. તો પરમાત્મા કે તું કરે તો છે પણ આ ખોટું છે હો, એટલે મન કે જવા દે ને, ભલે થતું. તો ભગવાન બધું કરે છે. તો બલિ મહારાજના હૃદયમાં પણ એ જ પ્રેરણા કે બલિ મહારાજે આખું બ્રહ્માંડ ભગવાનને માપી દીધું. ભગવાન ભગવાનની સામે જુએ છે બલિ મહારાજ. અને બીજો પગ ભગવાનની નીચે, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતાળ અને નરક સુધી બધું માપી દીધું. બે પગમાં તો આખું બ્રહ્માંડ માપી દીધું, 14 લોકનું બ્રહ્માંડ. બલિ મહારાજ ને કે છે, ભગવાન વામન કે છે, જે બ્રાહ્મણ નાનો બટુક એકદમ નાના વેશ ધરીને આવ્યા હતા ભગવાન, છત્રી લઈને આવ્યા હતા, કમંડળ હતું અને માત્ર કોપીન પહેર્યું હતું બસ. અને જ્યારે ભગવાન વામને બે પગમાં માપી દીધું, બલિ મહારાજ ને કીધી જો પગ ક્યાં મૂકું. તું તો કહેતો હતો ને કે હું 3 પગ આપી, તો 2 પગમાં જ પૂરું કરી નાખ્યું હવે. ત્યારે બલિ મહારાજ કે છે કે દાન દેવા વાળા કરતા દાની બહુ મોટો કહેવાય. મેં તમને બધું બ્રહ્માંડ તો આપી દીધું પણ હું તો હજી બાકી છું ને, મારા મસ્તક ઉપર તમારા ચરણ મૂકી દો. અને ભગવાને એમનો જે પગ નાનો કર્યો, અને બલિ મહારાજ પ્રણામ કરે છે અને માથું ઝુકાવીને કહે છે કે તમે મારા મસ્તક ઉપર પગ મૂકો. અને ભગવાને મોટા મોટા ઋષિ મુનિઓને જે દુર્લભ છે એવા ચરણ બલિ મહારાજ ઉપર એમના મસ્તક ઉપર મૂક્યા. બલિ મહારાજે આખું બ્રહ્માંડ આપી દીધું. અહીંયા તો જમીનનો થોડો ટુકડો આપવો હોય, ટુકડાની ક્યાં વાત કરો, થોડુંક ધન પણ સારા કાર્યમાં લાગતું હોય તો કોઈનો જીવ ન ચાલે. કે નાના મારું ધન ભગવાને જ આપ્યું છે અને ભગવાનની સેવામાં જાય છે. ભગવાનના કૃષ્ણ જન્મમાં આપણે આપણા દીકરાનો જન્મ કે આપણા લગ્નનો જ્યારે ઉત્સવ મનાવીએ, 25 વર્ષ થાય પૂરા થાય ત્યારે, અને લગ્નમાં ને એ ઉત્સવમાં ને બર્થડેમાં કાંઈ લેવાનું ન હોય તોય બધા મનાવે. નશ્વર જગત છે તોય બધા લોકો દુખી થાય. કોક જેલમાં ગયો હોય, કે આજે 9 તારીખ છે, 9 તારીખે એને સાંજના જેલમાં મૂક્યો અને બહુ માર્યો એને, લાકડે લાકડેથી બરફની લાદી પર સુવડાવ્યો અને કરંટ આપે ને બધું કરે. 1 વર્ષ પૂરું થઈ જાય અને 2015ની 8મા મહિનાની 9 તારીખ આવે અને ઓલો વ્યક્તિ કે આજે તો મારા માટે ખુશીનો દિવસ છે, કારણ કે આજના દિવસે હું જેલમાં આવ્યો હતો અને મને બરફની લાદી પર બહુ સુવડાવ્યો હતો અને બહુ ફટકા માર્યા હતા અને કરંટ માર્યો હતો. બધા લોકો કેદીઓને બોલાવો, ચલો આપણે બર્થડે મનાવીએ, 1 વર્ષ પૂરું થઈ ગયું. એ મૂર્ખ કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય? કોણ કહેવાય? મૂર્ખ છે ને. તમે ડિસિઝન લો, હું નથી કહેતો. તમે કહો કે મૂર્ખ કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય, શું કહેવાય? બસ એવી જ રીતે આપણે પણ માતાના ગર્ભમાં કેટલું કેટલું દુઃખ સહન કરીને, કેટલી કેટલી માર ખાઈને આવ્યા છે. સૌથી પહેલા તો ઊંધા લટકીને આવ્યા છે, પગ ઉપર માથું નીચે ધનુષ આકાર. જેમાં પેટી છે ને, પેટીમાં કોક બાળકને પૂરી દો એવી રીતે આટલી જગ્યામાં 15 સેન્ટીમીટર, અડધો ફૂટ કહેવાય ને, આટલી જગ્યામાં બાળક રહે તો 9 મહિના સુધી એવડી નાની જગ્યામાં રહીને આવ્યા. આટલું દુઃખ મળે જ, આટલા તો સરકારે કેદીને નથી આપતી, પણ આ કોને ખબર પડે બસ. અને મળ અને મૂત્ર જ્યાં હોય ને એવી જગ્યામાં 9 મહિના રાખે બાળકને. 9 મહિના સુધી દરેક જણ, દરેકની સ્થિતિ આવી હતી, એવું નથી એકની નહીં, દરેકની દશા આવી છે. મળમૂત્રની જગ્યામાં ને માતા જ્યારે તીખું તળેલું ગરમ ગરમ ખાય ને, એ બાળકની કુણી કુણી ચામડી પર પડે, પેટમાં જાય. એટલે તીખું ખાય, તળેલું ખાય, ગરમ ગરમ ખાય, એટલે બાળકને ગરમ ગરમ એ નરમ ચામડી પર પડે એટલે દાગા પડે. અમુક તો ધ્યાને ન આપે ખાવા પીવા બધું. તો આટલું આટલું દુઃખ છે. અને જ્યારે બાળક જ્યારે જન્મ લે ને ત્યારે એ સૌથી પહેલા શું કરે છે, એની પ્રક્રિયા શું હોય, રોવે છે. બાળક રોવે અને જ્યારે બાળકનો 1 વર્ષ પૂરો થાય એટલે પટ્ટીઓ લગાવે ને ફુગ્ગા લગાવે ને કેક કાપે. અને પછી કે કેમ કે આ બાળક કેટલો બધો દુઃખી થઈને આવ્યો અને હવે આપણે બધા ભેગા મળીને બર્થડે મનાવીએ. બોલો આ કોણ કહેવાય, આપણે કોણ કહેવાય? મૂરખ નહીં, મહામૂરખ કહેવાય. મૂરખ ની વાત જવા દો, મહામૂરખ કહેવાય. આટલું આટલું દુઃખ ભોગવે છે, આ જગતમાંય ભોગવે છે અને માતાના ગર્ભમાંય ભોગવીને આવ્યું છે. એ મૂરખ ન કહેવાય, એ તો મહામૂરખ કહેવાય જે બર્થડે મનાવે. બર્થડે તો ભગવાનનો મનાવવો જોઈએ. બર્થડે કોનો મનાવવો જોઈએ? ભગવાનનો જન્મ દિવસ મનાવવો જોઈએ. કારણ કે ભગવાન કે છે મારો જન્મ અને મારા કર્મ દિવ્ય છે અને એમાં જે ભાગ લે છે ને વાસ્તવમાં એ સૌથી મોટો ભાગ્યશાળી જીવાત્મા છે. હાડ માસના બર્થડે મનાવીને શું કરશો? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. અર્જુન જે મારા જન્મ ને કર્મ ને જાણે છે અને એ વસ્તુમાં ભાગ લે છે ઉત્સવોમાં, વાસ્તવિકમાં એનું જીવન સાર્થક છે. એટલે ભગવાનનો ઉત્સવ મનાવવો જોઈએ, ભગવાનનો જન્મ દિવસ મનાવવો જોઈએ. અને એ જન્મ દિવસમાં થાય એટલી સેવા કરવી જોઈએ ભગવાનની. કેટલા બધા ભક્તો આવશે જન્માષ્ટમીના ઉત્સવ ઉપર અને બધા ભગવાનનો અભિષેક કરશે. ભગવાનનો અભિષેક જે કરે છે એના તો બધા પિતૃઓ તરી જાય છે. જ્યારે ભગવાનને જ્યારે સ્નાન કરાવે ને, આવું તો કોઈ જગ્યાએ અભિષેક નહીં થાય, જ્યાં આગળ ત્યાં એ પાર્ટી પ્લોટમાં થશે. રાધા અને કૃષ્ણને અભિષેક કરાવશે પંચામૃતથી, સ્ટેજ ઉપર બોલાવીને બધાને. અને જે જીવાત્મા જે જીવો એનો અભિષેક કરશે એના બધા પિતૃ, જેવો અભિષેક એનું ચરણામૃત જે બધું પડ્યું, તરત જ બધા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. કારણ કે એને ભગવાનને તૃપ્ત કર્યા છે અને ભગવાનને જ્યારે કોઈ તૃપ્ત કરે તો એના બધા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. ભગવાન કે હું તૃપ્ત થઈ જાઉં ને તમારા બધા દુઃખ હું લઈ લઈશ, પણ તમે મને ખુશ કરો, સુખી કરો. ભગવાન ભોગતા છે પણ તોય ભગવાન શું કહે છે કે તમે મને સુખી કરો. ભગવાનને કઈ દુઃખ નથી ખાવા પીવાનું, એવું એવું નથી કે ત્યાં આગળ ભગવાનના ધામમાં ખાવાનું નથી મળતું એટલે ભગવાન અહીંયા આવે છે કે આપો મને પત્રમ પુષ્પમ ફલમ તોયમ. કોક શીરો ખવડાવો, કોક શાક ખવડાવો, કોક રોટલા ખવડાવો, બહુ ભૂખ લાગી છે ભગવાનને. એટલે બધા સાધુ સંતોને બધા વેદ બધા બનાવ્યા છે ભગવાને. ભગવાનને રાધા રાણી એક વખત ફ્લાવરનું શાક બનાવે ને જીવનમાં ક્યારે બીજી વખત બનતું નથી. આ તો કોઈ જાણતું નથી, આ ગુહ્ય રહસ્ય છે જે પરંપરામાંથી આવેલું જ્ઞાન છે. અન્ય કથાઓમાં કોઈ તમને આવું ક્યાંય ખબર જ નહીં હોય, એને શું ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું છે. માત્ર બેસે અને લીલાઓ કરે. આખો ગૂઢ રહસ્ય જે જાણે ને ભાગવતનો, એની પાસેથી ભાગવત શીખવું જોઈએ, સાંભળવું જોઈએ કે વાસ્તવિકમાં ભગવાનનું, ભગવાનના ધામમાં શું થઈ રહ્યું છે. એકબીજાનું સાંભળે ને જોવે ને વાંચે ને ગોવર્ધન લીલા કરાવે ને રાસલીલા કરાવે ને કૃષ્ણ જન્મ કરાવે ને રામ જન્મ કરાવે, બીજું કઈ નવું જોવા મળે નહીં, એનામાં કોઈ ઉપદેશ ન હોય. રાધા રાણી ગોલોક વૃંદાવન આધ્યાત્મિક જગતમાં એક વખત ફ્લાવર નું શાક બને બીજી વખત ન બને, એક વખત રોટલી બને બીજી વખત રોટલી ન હોય, કઈક બીજું જ હોય. આપણે ઘઉંની રોટલી હોય, પછી જુવારની રોટલી હોય, બાજરીની રોટલી હોય, તો એક વખત ની રોટલી બને બીજી વખત ન બને, કારણ કે આધ્યાત્મિક જગત છે, નવી 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 વાનગીઓ આવતી જ હોય આવતી હોય, તો એ રોજ ભગવાનની રીંગણાનું શાક ખાવા આવે છે, બટાકા ને રીંગણા ને દૂધી. આપણે છે ને ત્રણ વસ્તુ ભળી ગયા, ચોથી વસ્તુ બને નહી, ટમાટા હોય બસ, આ બટેકા રીંગણા ને ટમાટા ને દૂધી. બીજું કોઈક નવું હોય, છોકરાઓ કંટાળી જાય કે કઈક નવું બનાવો, તો ભગવાન એ ક્યારે કીધું? બોલો, ભગવાન કેટલા દયાળુ છે, ભગવાનને કોઈ કમી નથી. રાધા રાણી લક્ષ્મીજી છે ને સહસ્ત્ર સત્ર સંભમ સેવ્ય માનમ, કરોડો કરોડો લક્ષ્મી ભગવાનની સેવામાં છે તો એવા પ્રભુ આવે છે, પણ સંસારના જીવોને જરા એમ નથી કે હું ભગવાનની કંઈક સેવા કરું, મારાથી થાય એટલી. એક વખત ખીર બનાવી હોય ને અને રાધારાણીની ખીર બનાવેલી કોઈ ખાઈ જાય ને તો યાદ કરી જાય, એટલી સુંદર બનાવે રાધારાણી. તમને બધા નહીં ખબર હોય પણ આ જગતમાં જયારે ભગવાન દ્વાપર યુગમાં પ્રગટ થયા હતા ને, તો વ્રજની અંદર ગ્વાલ બાલ આવ્યા હતા ને કીધું કે જે રાધા રાણીના હાથનું બનાવીનું ખાય ને એ હુષ્ટ પુષ્ટ ને અમર બની જાય. તો બરસાનાથી વૃંદાવન 100 કિલોમીટર છે, 100 કિલોમીટર એટલે અહીંયાથી મહેસાણા જેટલું 1.5 કલાક થાય પાક્કો, પણ તોય રાધારાણીને સ્પેશિયલ બોલાવતા યશોદા મૈયા નંદ બાબા કે મારા કૃષ્ણ માટે બનાવો, અને રાધારાણી કૃષ્ણ માટે જ બનાવતી, બીજા કોઈના માટે નહીં બનાવતી પ્રસાદ. રાધારાણી એક શક્તિ છે, ભક્તિ છે. આપણું શરીર જેમ આકાશ પૃથ્વી અગ્નિ જળ ને વાયુનું બનેલું છે ને, આપણું શરીર શેનાથી બનેલું છે? પંચ ધાતુથી બનેલું છે. એમ રાધારાણીનો દેહ શરીર શેનાથી બનેલું છે? ભક્તિથી બનેલું છે. માથાથી લઈને પગ સુધી રાધારાણી ભક્તિથી બનેલા છે, અને જ્યારે એ રાધારાણીના ચરણોમાં જ્યારે માંગશું ને કે મને કૃષ્ણની ભક્તિ આપો, તો રાધારાણી આપશે, મને કૃષ્ણની સેવા આપો, મને ભગવાનના વાલા વૈષ્ણવ શુદ્ધ ભક્તો છે એમના ચરણોની સેવા આપો, તો રાધારાણી આપશે. કૃષ્ણની પાસે જવું છે તો રાધાની શરણ લેવી પડશે, અને રાધારાણી આપશે, બધું આપશે, બહુ દયાળુ છે. તો ચિત્રકેતુ વિત્રાસુર ની કથા આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. વિત્રાસુર દધીચી ઋષિ પાસે જયારે ઓલો અસ્ત્ર બનાવીને લાવ્યા, અને વિત્રાસુર ને કહે છે કે તમે અમારી સાથે યુદ્ધ કરો, પણ વિત્રાસુર એટલો વિકરાળ રાક્ષસ હતો અને બધા રાક્ષસો ને ખબર પડી કે આ બધા દેવતાઓ યુદ્ધ કરવા આવ્યા છે, કે આ લોકોમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ દેવતાઓમાં, કે દધીચી ઋષિ પાસે જે હાડકું હતું ને એ હાડકાનું વજ્ર બનાવ્યું છે, બસ એક હાડકાથી આ લોકો વિજય થઈ જશે. પણ જેવા બધા દેવતાઓ તૂટી પડ્યા, કારણ કે ભગવાને કીધું હતું કે બધા લોકો મરી જશે અસુર લોકો, અને દેવતાઓ બધા લોકો દોડી દોડીને આવે છે, અને બધા અસુરો ભાગે છે, બધા અસુર ભાગી ગયા. ત્યારે વિત્રાસુર કે છે, અસુરોને શું ઉપદેશ આપે છે કે હે વીર શિરોમણી નમુચી પુલોમા મય અનરવા શંબર, આ બધા લોકોને કહે છે કે ભાગો મત, ડરો મત, યુદ્ધ ભૂમિમાં છોડીને જે ભાગે છે ને એ કાયર કહેવાય છે. યુદ્ધ ભૂમિમાં જે છોડીને ભાગે ને એને કાયર કહેવાય, અને આ ભૌતિક જગતમાં જે ભક્તિ કર્યા વગર જતો રહે એ પણ સૌથી મોટા મોટો કાયર છે. કાયર એટલે કે કેવું કહેવાય, કદાચ કોકને કીધું કે અહીંયાથી 100 ગ્રામની માળા જે જોડી છે એ માળા કરતા કરતા રેલવે સ્ટેશન પર જાઓ કે તમારા ગામમાં જાઓ, તમારા ગામમાં તમે બસ સ્ટેન્ડ પર ઉતર્યા હોય માળા કરતા કરતા જાઓ, તમારી પાસે 2 વિકલ્પ છે, માળા કરતા કરતા જાઓ અને ઘઉંની બોરી 50 કિલોની ઉપાડીને જાઓ બસ સ્ટેન્ડ થી ઘરે સુધી, તો લોકો શું ચોઈસ કરશે? ઘઉંની બોરી ઉપાડીને જશે બસ સ્ટેન્ડ થી ઘરે સુધી, પણ એક નાની માળા જે છે ને માળા કરતા કરતા નહીં જાય. તો અહીંયા આગળ વિત્રાસુર પણ એમ જ કહે છે કે હે કાયરો, તમે યુદ્ધ ભૂમિમાં જ્યારે યુદ્ધ કરવાનું છે ને તમે ડરીને ભાગી જાઓ છો, કે છે જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવમ એષ સર્વતઃ, મૃત્યુ બધી જગ્યાએ છે. તમે કદાચ યુદ્ધ ભૂમિમાંથી ભાગી જશો ને તો મૃત્યુ તો ત્યાંય છે. ઘણા લોકો નથી કહેતા કે મારે મારું મરવું નથી, મૃત્યુ બધી જગ્યાએ છે. ના ના, હું અમદાવાદ જતો રહીશ, અમદાવાદમાં છે, અમદાવાદમાં છે, હું મુંબઈ જતો રહીશ, તરત જ કાલે ટિકિટ કઢાવું તત્કાલની, મુંબઈમાં પણ છે. એમ તો તમારે વિઝા કાઢવા પડશે, અમેરિકા જતો રહું, અમેરિકામાં પણ છે, લંડન, જાપાન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, કલકત્તા, દિલ્હી, બધી જગ્યાએ છે. એની વાત શું કરો છો? બ્રહ્મલોક સુધીમાં જેણે જન્મ લીધો છે ને એવા બ્રહ્માને મરવું પડે છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, 9મો અધ્યાય જ્યારે ભગવાને ચાલુ કર્યો ને 13મા શ્લોકમાં કહે છે, 13મા શ્લોકમાં 9મા અધ્યાયના, અર્જુન આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, એને વારે વારે અહીંયા જન્મ મરણના ચક્કર લેવા જ પડે છે, કોઈ અમર થતું. એક કીડી થી લઈને બ્રહ્મા સુધી જેટલા પણ જીવો છે ને એને મરવું પડે છે. ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય આ બધાને મરવું પડે છે. આ ભૌતિક જગતના જેટલા જીવો છે ને એ બધાને મરવું પડે છે. વારે વારે જન્મ લ્યો, વારે વારે મરો, વારે વારે દેવતા બને, બસ આ ચક્કર ચાલુ ચાલુ જ છે. જાતસ્ય મૃત્યુમ ધ્રુવ એષ સર્વત, બધી જગ્યાએ મૃત્યુ છે. વિત્રાસુર કે છે તમે યુદ્ધ ભૂમિ છોડીને ભાગી જશો ને ત્યાં મૃત્યુ તો છે જ. તો ઘણા લોકો કે ના ના, અમારે અત્યારે નથી મરવું, અમારે અત્યારે નથી મરવું, થોડોક સમય થોડા જીવશું ને પછી મરશું, થોડોક સમય જીવશું ને પછી મરશું, પણ મરવાનું તો છે જ. કદાચ આપણે ઘણા, આપણે છે ને ઘણા લોકોને કહીએ કે ભગવાનનું ભજન કરો, મૃત્યુ બધી જગ્યાએ છે, ગમે ત્યારે મૃત્યુ આવશે. ના ના, થોડુંક ભોગવવા દો, થોડોક પૈસો ભેગો કરો, ગાડી બનાવું, બંગલા બનાવું, નોટો બનાવી દઉં, પછી બેઠે બેઠે હિંચકામાં બેઠે બેઠે છે ને માળા કરીશ, તમે મને માળા આપી દેજો, પછી શું કરીશ, એક એર કન્ડિશન લગાવીશ હોલમાં, અને હોલમાં છે ને હિંચકો બનાવીશ, તો હિંચકામાં હેંચે જઈશ અને માળા કરી જઈશ. એટલે અત્યારે થોડા કમાવા દો, પણ મૃત્યુ કોઈ પણ જગ્યાએ ગમે તે સમય આવશે, ખબર નહીં પડે. જમતા હતા, જમતા હતા ને તરત જ, અરે જીપકાર બોલાવો, જીપકાર બોલાવો, ઇનોવાન ગાડી ને મારુતિ બોલાવો, બે પગ પકડે ને બે હાથ પકડે ને એક ડોકું પકડે ને ઉપાડીને ગાડી નાખે, અને જી તો પોક્યા ન હોય, સંઘવી પાયા જી તો પોક્યા ન હોય કે કાનમાં નાખીને ઓલું કપડું નીચે ઉતારી દે, સોરી હી ઇઝ નો મોર, તમારા બાપુજી, તમારા પતિ, તમારી પત્ની, તમારો દીકરો, તમારી દીકરી હવે આ જગતમાં રહ્યા ક્યાં ગયા? એના કર્મ અનુસાર આખું જીવન જે કર્યું હતું એ જગ્યાએ પહોંચી ગયા. આપણે આપણી જાતને બહુ બુદ્ધિમાન સમજીએ છીએ ને, પણ ભગવાન કહે છે બુદ્ધિ બુદ્ધિ મતામસ્મી, બધા બુદ્ધિમાનીઓમાં બુદ્ધિમાન હું છું. તમે તમારી બુદ્ધિ ચલાવતા હશો ને કે હું બરોબર ચાલું છું, પણ આપણી બુદ્ધિ કામ નહીં આવે એ સમયે. આપણે ભલે દુનિયાને ઉલ્લુ બનાવી નાખતા હોય, પણ ભગવાન કે મારી આગળ નહીં ચાલે. છલસ છલિયસ તામ અપી, ભગવાન જ્યારે વિભૂતિઓનું વર્ણન કરે, ઘણા લોકો કહે ને કે હું આને છેતરી નાખ્યો, મેં આને છેતરી નાખ્યો, પણ ભગવાન કહે છે બધાનો છેતરવા વાળો તો હું છું. હું તમને કેવો છેતરી રહ્યો છું? ભગવાન કહે છે ને તમે બધા લોકોને છેતરો છો ને, હું તમને છેતરું છું. ભગવાન કહે છે તમે 10 રૂપિયા આપો છો મને, 10 રૂપિયાનું નારેળ, અને હું તમને 1,00,000 રૂપિયા આપું છું, તો તમને એમ લાગે છે કે આપણે તો પૈસા વાળા થઈ ગયા, પણ ભગવાન કહે હું તમને છેતરી રહ્યો છું, હું તમને જન્મ મરણના ચક્કરમાં હજી નાખું છું. પણ જે ભગવાનનો ભક્ત હોય ને એ આવે અને ભગવાનની પાસે શું માગે કે મને હંમેશાની માટે તમારા ધામમાં લઈ લો, મારે કંઈક સુગંધ, કોઈ વસ્તુ ફૂલોની સુગંધ નથી લેવી, સારું સારા વ્યંજન નથી ખાવા, સારા સારા વાજિંત્રોનું શ્રવણ નથી કરવું, મારે આમાં આસક્ત નથી થવું. ને કે 2 કલાક પૂરા થઈ જશે, 2 કલાકની ઘડી આપી હતી ને કે 2 કલાક પૂરા થઈ ગયા, જો તમે રાજાની ગાદી સુધી ન પહોંચ્યા તો તમને આઉટ કરવામાં આવશે. એવી રીતે આપણને પણ 70 વર્ષનું જીવન આપ્યું છે. 70 વર્ષ હો, રાજાની ગાદી એટલે ગોલોક વૃંદાવન જોવતું હોય ને તો 70 વર્ષમાં પહોંચી જજો. હજી તો ઘણી વાર છે ને, એટલે સૂંઘી લઉં, સાંભળી લઉં, ખાઈ લઉં, ઓઢી લઉં ને ફરી લઉં. તો બધી જગ્યાએ ફરતા ફરતા ઓલાની 10 મિનિટ પૂરી થઈ ગઈ, એમ આપણા 70 વર્ષ પૂરા થઈ જશે. આઉટ ના ના, હવે થોડુંક બસ, હવે હું જાણી ગયો, હવે મને નામ લેવા, જ્યાં પણ સત્સંગ થાય જઈને નામ લઈશ, ભગવાનની માળા કરીશ. તો આપણી બુદ્ધિમાની ત્યારે નહીં ચાલે. બધી જગ્યાએ મૃત્યુ છે, અને કહે છે કે આ જગતની અંદર 2 પ્રકારના મૃત્યુ બહુ દુર્લભ છે. વિત્રાસુર કહે છે અસુરોને, સૌથી પહેલામાં પહેલું મૃત્યુ ઈ છે કે ભગવાનની ભક્તિ કરીને પોતાના વિચાર, મન અને વાણીને વશમાં રાખીને જે ભગવાનના ધામમાં જાય છે ને, એનું મૃત્યુ સર્વશ્રેષ્ઠ છે. બીજા કોનું મૃત્યુ? કે જે યુદ્ધ ભૂમિમાં પીઠ નો બતાવે, યુદ્ધ ભૂમિમાં ક્યારે પીઠ નો બતાવે ને સામે વીરતાથી યુદ્ધ કરે ને, એનું જીવન સાર્થક છે. આ 2 જણાનું જીવન જ સાર્થક છે, બાકી ધરતી પર બોજ પડીને બેઠો હોય ને એ માત્ર બોજ જ છે. એ ખાલી ભાર, 100 કિલોનો ભાર ખાલી ફરી રહ્યો છે બસ. 70 વર્ષના 80 વર્ષના થયા હોય પણ કાંઈ કર્યું નથી, ખાલી 2 ટાઈમ, 2 ટાઈમ ખાલી ખાધું અને આરામ કર્યો. બોજ બોજ છે. તે પૃથ્વી લોકે ભૂવી ભાર ભૂતા, ઈ તો છે ને આ પૃથ્વી પર ભાર છે, જે ભગવાનનું ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા, એ તો માત્ર ભાર છે. સહસ્ત્ર બાહુ 10 બદન આદ નીતો, હમ હમ કરી ધન ધાન સવારે, અંત ચલે ઉથરીટે. સહસ્ત્ર બાહુ 10 બદન, સહસ્ત્ર બાહુ જેને 1,000 હાથ હતા, પણ 1,000 હાથ વાળો સહસ્ત્ર બાહુ કાર્તવીર્ય અર્જુન, એને 1,000 હાથ હતા તો એને મરવું પડ્યું. 10 બદન એટલે કે 10 માથા વાળો રાવણ, જેને 10 માથા હતા, 1, 2, 3, 4, 5, આ બાજુ 5 ને આ બાજુ 4 અને 1 વચ્ચે 10 માથા હતા. કેવો લાગતો હશે ને, કેવો લાગતો હશે રાવણ? જેમ વાવાઝોડું આવ્યું હોય અને ઉપરનું એન્ટિના પડી ગયું, ખબર છે ટીવી પહેલા 2 ચેનલમાં એરિયલ આવતું, એલ્યુમિનિયમ એ એન્ટીના પડે એટલે કેવું લાગે, એના જેવો લાગે. અને ઊંઘે ઊંઘે તો એને આડું ફરવું તો ફરી ના શકે. આપણે તો આડું ફરવું, આપણે જમણી બાજુ ફરવું હોય કે ઊંધા ગમે તેમ ફરવું જ ફરી શકે. રાવણ ને તો આડો થાય તો માથું શું કરે હવે. અને ઘણો દુખી, દસ બદન કે છે, દસ દસ માથા વાળો રાવણ એ બહુ દુખી. એને દસ દસ માથા હતા, સોનાની લંકા હતી આખી, કોઈ પ્રકારનું દુઃખ નતું, તો એ રાવણ ને મૃત્યુ મળી ગયું. હિરણ્યકશિપુ, આપણે તો કોઈ અમર નથી, આપણા કોઈ ઠેકાણા નથી, રોડ પર ગયા પડી ગયા ત્યાં ચક્કર આવીને, હાઈવે પર ગયા ટ્રક ચડી ગયું, રેલવેના પાટા ક્રોસ કર્યા ને કપાઈ ગયા, રોડ ઉપર જતા હતા વાયર પડ્યો ને વાયર ચાલુ હતો તો બળી ગયો ત્યાં ત્યાં, મીણબત્તી જેવો થઈ ગયો. આમ કયા સમયે મૃત્યુ કોઈ ગેરંટી. હિરણ્યકશિપુ એને વરદાન હતું કે હું દિવસે ન મરું, રાતે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. કેટલા કેટલા વરદાન. ભીની વસ્તુથી ન મરું, સૂકી વસ્તુથી ન મરું, હું પશુથી ન મરું, હું મનુષ્યથી ન મરું, તો એ ભગવાને બધું પૂરું કરી નાખ્યું. હું મનુષ્યથી ન મરું, હું પશુથી ન મરું, ભગવાન કે વાંધો નહીં, અડધો પશુ ને અડધો મનુષ્ય બની ને આવીશ. ભગવાન બુદ્ધિ તો જુઓ, આ જગતમાં બધા લોકો કહે છે ને કે હું બુદ્ધિમાન. હિરણ્યકશિપુ જુઓ કોઈ બુદ્ધિમાન નતો, હું અમર બની જાઉં, પણ બન્યો તો આપણી બુદ્ધિ શું કામ આવશે? કઈ નહીં આવે. ગમે જેટલી બુદ્ધિ ચલાવશું ને એ બધું ફેલ થઈ જશે. હિરણ્યકશિપુ બીજું વરદાન માંગ્યું કે હું દિવસે ન મરું, રાતે ન મરું. ભગવાન કે હું તને 6:30 વાગે મારીશ, દિવસે નહીં ને રાતે નહીં, સંધ્યાનો સમય 7 વાગે ભગવાને અહીંયા નતો માર્યો. હું પૃથ્વીમાં ન મરું ને આકાશમાં ન મરું, ભગવાને સ્વર્ગમાં માર્યો હતો. ખબર છે આ કથા? નહીં ખબર હોય, ખબર નહીં હોય કોણે ક્યાં માર્યો, ખાલી એટલી ખબર કે માર્યો હતો. અહીંયા એડ્રેસ ખબર નથી કે કયા એરિયામાં માર્યો, કઈ સોસાયટીમાં માર્યો હતો. હિરણ્યકશિપુ સ્વર્ગમાં માર્યો હતો. હું ભીની વસ્તુથી ન મરું, હું સૂકી વસ્તુથી ન મરું. અને કે છે હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું. તો ભગવાને નખ ને વધાર્યા હતા, નખ ને મોટા મોટા પર્વતોને તોડી નાખે એવા ભયંકર નખ હતા. અને એ જ એટલા ભયંકર નખ હતા, પણ જ્યારે પ્રહલાદ મહારાજને જ્યારે હાથ ફેરવતા હતા તો એને કુમળા કુમળા લાગતા હતા. જેમ બિલાડી પોતાના બચ્ચાને જે દાંતથી પકડે છે તો બિલાડીના બચ્ચાને કેટલું કૂણું કૂણું લાગે છે, અને એ જ દાંત છે પણ એ જ્યારે ઉંદરડાને પકડે ત્યારે તમે જુઓ ઉંદડાને કાળ રૂપે પકડે છે. ભગવાન કહે છે કે જે ભજન નથી કરતો ને એને ઉંદડાની જેમ હું કાળની જેમ ખાઈ લઉં છું. જેમ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, દુર્યોધન, એના 100 ભાઈઓ અને 64 કરોડ સેના બધા સાફ થઈ ગયા હતા. 18 દિવસમાં બધા સાફ થઈ ગયા, કોઈ નહીં. 5 પાંડવો ખાલી વધ્યા. બધાને કે બધો હું ખાઈ ગયો ભગવાન કે કાળ રૂપે. ભગવાનનો એક અવતાર છે કાળ, અને કાળ રૂપે ભગવાન બધાનું આયુષ્ય ખાય છે. આપણા જીવનમાંથી કોકના 40 વર્ષ જતા રહે, કોણ ખાય છે? કોણ ખાય છે? ડબ્બામાં આપણે રોટલી બનાવી હોય અને ડબ્બો પેક કર્યો હોય, જમવા આવ્યા હોય, કંટાળીને કોકની ગાળો ખાઈને આવ્યા હોય અને હાથ ધોવે ને પછી શાક જ હોય ને રોટલી ન હોય, ડબ્બો ખોલે તો રોટલી ગાયબ, પણ કોણ ખાઈ ગયું? ખાવા વાળો તો હશે ને કોક. એવી રીતે આપણા જીવનમાંથી આટલા વર્ષ કોણ ખાઈ ગયું? ક્યારે આપણે અનુભવ કર્યો કે હું આટલો નાનો હતો, હું કોકના ખોળામાં બેસતો હતો, અત્યારે હું કોકના ખોળામાં બેસાડું છું, તો મારું બાળપણ ક્યાં ગયું? આપણે ક્યારે એવો વિચાર કર્યો? આને કહેવાય સૌથી મોટામાં મોટી મૂર્ખતા કહેવાય. કે આપણું બાળપણ જતું રહ્યું, જવાની જતી રહી, ઘડ પણ આવી ગયું, પણ આપણને હજી સુધી નથી ખબર કે આપણને કાળ ખાઈ રહ્યો છે. દિવસે દિવસે આપણે ઘરડા થઈએ છીએ. તો આપણે પરીક્ષાની તૈયારી કરીએ, મૃત્યુની તૈયારી કરીએ. અને ભગવાને બધું પૂરું કરીને હિરણ્યકશિપુને મારી નાખ્યો. રાવણ પણ એવો જ હતો, હમ હમ કરી ધન દાન સવારે અંત તરી અંત ચલે ઉઠ રીતે. રાવણ તો કહેતો હતો મારે સોનાની લંકા છે અને હું અમર બની ગયો અને આમ થઈ ગયો. હિરણ્યકશિપુ જુઓ, પણ તોય રાવણ, હિરણ્યકશિપુ, કંસ, શિશુપાલ આ બધા લોકો કાળને નોતરો આવી ગયો. બધા લોકોનું મૃત્યુ નિશ્ચિત છે અને મરવું તો પડશે જ બધાને. પણ સારું કાર્ય કરીને જો આપણે જશું ને તો જીવનમાં આપણે હસતા હસતા જશું. અને એ કાર્યમાં આગળ વધવું હોય તો આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. સાધુ સંતોના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. એક સાધુ બેઠા હતા તો બધા લોકો, સાધુઓની પાસે બધા લોકો આવે, સંતોની પાસે બધા લોકો આવે. તો એક વ્યક્તિ આવ્યો અને વ્યક્તિ આવે એટલે એ વ્યક્તિ પાપી હતો, એ બધા જીવોને મારતો હતો. એટલે સાધુએ આશીર્વાદ આપ્યા કે જીવોય મત મરોય મત, એવા આશીર્વાદ આપ્યા. સાધુએ શું આશીર્વાદ આપ્યા કે જીવોય મત અને મરોય મત. એટલે હવે કરવું છું, બોલો, ફસાઈ ગયો કે શું કરું છું હું તો, પછી જીવોય ના મરવું નહીં. તો કે તમે જો જીવશો ને તો તમે પાપ કરશો, તમે રોજ પાપ તો કરો છો, જીવશો તો પાપ કરશો અને મરશો તો નરકમાં જશો. એટલે જીવોય મત અને મરોય મત, જો તમારામાં હું એટલે આશીર્વાદ તમને એવા આપું છું. બીજો વ્યક્તિ આવ્યો અને ઈ સાધુ, ઈ સાધુ હતો અને સાધુને કહે છે કે જીવશો તોય ચાલશે ને મરશો તોય ચાલશે. તમારે સાધુને આશીર્વાદ આપ્યા કે તમે જીવો તોય સારું ને મરો તો કઈ વાંધો નથી, કારણ કે જીવશો તો તમે સારું કર્મ કરશો, ભગવાનની ભક્તિ કરશો, અને મરશો ને કદાચ શરીર છોડી જશો ને તો ડાયરેક્ટ તમે ભગવાનના ધામમાં જશો. એટલે કે જીવશો તો કઈ વાંધો નહીં, મરશો તો કોઈ ટેન્શન નથી, એવા આશીર્વાદ આપ્યા. અને ત્રીજા આશીર્વાદ આપ્યા, જે રાજાનો પુત્ર હતો એને કીધું કે ઘણું જીવો મરો મત. રાજાના દીકરાને આશીર્વાદ આપ્યા, ઘણું જીવો મરો મત, કારણ કે તમે મરશો ને તો તમે નરકમાં જ જશો, એટલે કે તમે ઘણું જીવો. તો સાધુઓ પોતાના એની પાસે જે આવે ને એના લેવલ પ્રમાણે ઉપદેશ અને આશીર્વાદ આપે. પણ અમુક શિષ્ય શું વિચારે, ના મારા માટે બરોબર છે આ વસ્તુ, જોઈને કે બધા બુદ્ધિમાની એમાં છે. તો આ રીતે સાધુએ ત્રણ જણાને આશીર્વાદ આપ્યા. અને ઓલા જે વ્યાધ, જે શિકારી હતો એને કીધું કે જીવોય મત ને મરોય મત. અને સાધુને કે જીવો તો ચાલશે ને મરશો તો કઈ વાંધો નથી. ઓલાને કે ઘણું જીવો, કારણ કે જો તમે મરી ગયા તો સીધા તમે નરકમાં જ જવાના છો. રાજાને તો પાપ થતા જ હોય. તો આ રીતે વિત્રાસુર બધા અસુરોને ઉપદેશ આપે છે કે ક્યારે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું ન જોવે. જે યુદ્ધ ભૂમિ છોડીને ભાગે છે ને એ કાયર છે, અને જે ભગવાનનું ભજન કરીને આ જગતમાંથી જતો રહે ભજન કર્યા વગર, એ સૌથી મોટા મોટો કાયર છે. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે અસુરો જ્યારે ભાગતા હતા કે છે ત એવમ સતતો ધર્મમ વચ પત્યુર ચેતસ નેવા ગૃહન ભયસ્તત્રસ્તા પલાયન પરા નૃપ. હે નૃપ, અહીંયા કે છે પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી, નૃપ કેમ કે છે, કે છે આ અસુરો યુદ્ધ ભૂમિમાં ભાગી ગયા છે અને તમે તો યુદ્ધ કર્યું જ છે ને, તમે તો રાજા હતા ને પેલા, એટલે અહીંયા નૃપ કે છે. ને કે પરીક્ષિત નો કે નૃપ, શા માટે એવું કીધું હશે સુખદેવ ગોસ્વામી, કારણ કે એ પણ પેલા રાજા હતા. અને કે છે ભય ત્રસ્તા, બધા અસુરો ભાગી ગયા ડરના કારણે કે અમારે મરવું નથી. અને બધા દેવતાઓ છે ને અસુરોને મારવા માટે પાછળ દોડે છે. ત્યારે વિત્રાસુર કહે છે, દેવતાઓને કહે છે, કિમ વ ઉંચિતરે માતુર ધાવત ભી પૃષ્ઠ તો હતે નહી ભીત વધ શ્લાધ્યો ન સ્વર્ગ સ્વર્ગ્ય સુરમાની નામ. હે અરે પામર દેવો, યુદ્ધ ભૂમિમાં પીઠ બતાવનારા કાયર અસુરો પણ પાછળથી ઘા કરવાથી શો લાભ? એ લોકો તો પોતાના માતા પિતાના મળ મૂત્ર છે. યુદ્ધ ભૂમિમાં જે પીઠ દેખાવે છે, જે ભાગી જાય ને, એ તો પોતાના માતા પિતાનો મળ મૂત્ર કહેવાય, વિત્રાસુર કહે છે. અને બધા આચાર્યો પણ કહે છે કે જેને ભગવાન આટલો મનુષ્ય સુંદર અવતાર આપ્યો છે અને આ જગતની અંદર જ્યારે મોકલ્યા છે, માતાના ગર્ભમાં એને જન્મ મળે છે, તો આચાર્ય અને શાસ્ત્ર કહે છે, વેદ કહે છે કે પુત્ર નથી તો મળ મૂત્ર છે, બીજું કઈ નથી. કારણ કે એ આ જગતમાં આવે તો શું કરે છે? ખાય છે ને બસ, કચરો કાઢે છે, બીજું કઈ કરતો નથી. નવ દ્વારેથી માત્ર કચરો જ કાઢે છે, એટલે ધરતી પર બોજ જ છે. ભગવાન રામને જ્યારે વનવાસ થયો, 14 વર્ષનો વનવાસ, અને 3 કલાક પહેલા એમને ખબર પડી કે હું રાજા બનવાનો છું, મારા પિતા દશરથ હવે ઘરડા થઈ ગયા છે, એમને વનમાં જવાના દિવસો આવી ગયા છે, મને 3 કલાક પછી રાજા બનાવવાના છે. અને પછી ખબર પડી કે કઈ કઈ કીધું છે કે તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. પહેલું વચન માંગ્યું હતું કઈ કઈ કે ભરતને ગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો. દશરથ રાજા કહે છે કે તમે મારા પ્રાણ માંગી લો છો, રામ મારા પ્રાણ છે, તમારે જે જોઈએ બીજું માંગી લો, ભરતને ગાદી આપી દીધી, આમે રામને કઈ ઈચ્છા નથી. અને રામને ખબર પડી કે મને તો વનનો રાજા બનાવ્યો છે, હું તો એક નાની અયોધ્યાનો રાજા બનવાનો હતો, પણ માતા કૈકેયીએ મને વનનો રાજા બનાવ્યો છે. અને અહીંયા તો ક્યાંક ખેતરમાં થોડોક ભાગલો થોડોક ઓછો આવે તો કોર્ટમાં જાય, પંચ ભેગું કરે, ભાગલા પડે ને તો થાળીઓ ઓછી હોય ને તો ઝઘડો કરે, બોલો, ચમચી ઓછી આવે ને તો ઝઘડો કરે, થાય છે કે નતા? કે ખાલી હું એમને જ કહું છું, બોલો, જયારે જુદું પડે ને, હા મારું હા મારું, થાળ મારો, જૂટમ જૂટા કરે, બધા સગા વાળા આવે, આ તાંબાનો થાળ વજન કરાવો, વજન 1/2 કિલો પણ જો વધારે હોય ને તો એમાંથી કાપી લે પૈસા, બોલો, એ જીવનમાં ક્યાંથી સુખી થવાનો હોય? આપી દે, જો રામ આખી અયોધ્યાના રાજા બનવાના હતા પણ આપી દીધું તરત જ. ભરત રાજા કે મારે રાજા નથી બનવું, રામ કે મારે રાજા નથી બનવું. અને અહીંયા તો કોઈને ત્યાગની ભાવના કોઈને છે જ નહીં, ભલે સગો ભાઈ હોય કે પિતા હોય, ગમે તે હોય, પોતે સુખી થઈ જાય પણ બીજાને સુખી કરવાની કોઈને ભાવના નથી. કળિયુગ ની અંદર જો ભાવના હોય ને તો એકમાત્ર સાધુ, સાચા સાધુ સંતોની ભાવના છે કે બીજા લોકો પણ સુખી થાય. જે રામની જે ભાવના છે ભગવાનની, એવા કળિયુગની અંદર ભગવાનના વૈષ્ણવોના હૃદયમાં પણ એવી જ ભાવના છે કે જે ભક્તિ અમને મળી છે એવી જગતના બધા લોકો ભક્તિ કરે. રામને ખબર પડી, તરત જ ત્યાગી દીધો. અને લક્ષ્મણ કે, કોને તમને 14 વર્ષનો વનવાસ આપ્યો? દશરથ, એ દશરથે આપ્યો છે. ત્રેતા યુગની આ ઘટના છે, રામચરિત માનસ ને વાલ્મીકી રામાયણ ખોલી જુઓ, ત્યાં પિતા નથી કેતા, લક્ષ્મણજી કે છે દશરથ, કારણ કે પિતાને નામથી બોલે ને એ અપરાધ કહેવાય સૌથી મોટો. કોણે કીધું? દશરથે કીધું, અત્યારે હું હમણાં જઈને બોલું છું એમને. ત્યારે રામે કીધું કે ના ના, પિતા પણ કઈક બંધારણમાં છે, તો કે હું પણ તમારી સાથે આવીશ, પણ કે તમને નથી આપ્યો વનવાસ, મનમાં તો મારે એકલાને જ જવાનું છે. ત્યારે લક્ષ્મણજી કહે કે ના હું પણ આવીશ. તો કે તમારા સૌથી પહેલા સુમિત્રાજીનો આદેશ લઈને આવો. સુમિત્રાજીની પાસે જાય લક્ષ્મણજી અને લક્ષ્મણજી હાથ જોડીને કહે છે, રસ્તામાં જ્યારે જતા હતા ને વિચાર કરતા હતા કે સુમિત્રાજી ના પાડશે તો શું કરીશ. ત્યારે સુમિત્રાજીની પાસે થરથર થરથર કાપે છે અને પ્રણામ કરે છે કે હે માતા, પ્રભુ રામને 14 વર્ષનો વનવાસ થયો છે તો તમે મને આજ્ઞા આપો કે હું ભગવાન રામની સેવા કરવા જાઉં સાથે વનમાં. તો સુમિત્રાજી કહે છે કે તું આદેશ લેવા આવ્યો છે, તારું તો કર્તવ્ય થવું જોઈએ, તું અત્યારને અત્યારે જ જા. કારણ કે આજે છે ને હું પુત્રવાળી થઈ છું, આજે હું પુત્રવાળી થઈ છું. આટલા દિવસ નહોતી કે મારો એક પુત્ર છે, પણ આજે હું પુત્રવાળી છું. અને સંસારની બધી સ્ત્રીઓને ઉપદેશ આપે છે કે જેનો પુત્ર ભગવાનનો ભક્ત કે ભગવાનની ભક્તિમાં નથી લાગતો ને એ પુત્ર નથી, તો મળમૂત્ર છે. જે ભગવાનની ભક્તિમાં માતા ને પિતા ન લગાડી શકતા હોય તેવા પુત્રોને ઉત્પન્ન કરવાનો શું અધિકાર છે. આજે હું પુત્રવાળી થઈ છું લક્ષ્મણ, અને જા. તને એમ લાગે છે ને કે રામને દશરથ અને કૈકેયીએ વનવાસ આપ્યો છે, કૈકેયીને દશરથે નથી આપ્યો, તને સેવા કરવાનો મોકો મળી રહ્યો છે એટલા માટે. અને હું તને આશીર્વાદ આપું છું અને હું તને કહું છું કે 14 વર્ષ સુધી ખાવાનું નહીં ને ઊંઘવાનું નહીં, 14 વર્ષ સુધી પડછાયાની જેમ રામની સેવા કરજે. અને આજથી તારા માતા ને પિતા કોણ છે? તાત તુમારે રામ અને માત વૈદેહી સીતા મૈયા. તારા પિતા દશરથ અને કૌશલ્યા અને સુમિત્રા હતા ને એ નથી, આજથી તારા માતા અને પિતા કોણ છે? સીતા અને રામ, એની સેવા કરજે. એટલા માટે ઈ માતા માતા છે કે જેનો પુત્ર ભગવાનની ભક્તિ કરીને પોતે તો જીવન ભક્તિ કરીને જીવન સાર્થક કરે છે, પણ એની પેઢીઓ જેટલી આવનારી છે ને એ બધાની પેઢીઓને ઉજ્જવળ કરી નાખે એનું જીવન સાર્થક છે. પણ અત્યારે લોકો ખાવા પીવામાં ઊંઘવામાં કામ ધંધામાં ઊંચા નથી આવતા કે ના ના થોડોક સમય હું ભગવાનની માટે કાઢું, રસ જ નથી. આ ભક્તિ એ તો લૂલા લંગડા ને ગાંડા ને બેરા હોય ને એના માટે છે, જેને બુદ્ધિ ન હોય ને એવા લોકો માટે છે, કામ વગરના હોય ને એ લોકો માટે છે. તમે જુઓ કે આ સંસ્થાની અંદર કેવા કેવા લોકો ભગવાનનું ભજન કરે છે, શું એ લોકોને પૈસાની કમી છે? કાલે જે તમારી સામે જે આવ્યા હતા બ્રહ્મચારી, એકનો એક દીકરો હતો, એકનો એક પુત્ર છે, પટેલનો દીકરો છે, હા, અને આખું જીવન બ્રહ્મચારી ભગવાનને આપી દીધું. કરોડોની મિલકત છે, અરબોપતિ છે, એ જે બેઠા હતા ને અરબોપતિ છે. અને જીવન જ્યારે ભગવાનને આપી દીધું, એકનો એક દીકરો હોય પિતાના હૃદયમાં શું થયું છે? પણ પિતાએ કીધું તે જે નિર્ણય લીધો છે બરોબર લીધો છે. પણ એ દીકરો તો બહુ દૂર હતો, ત્યારે દીકરાની અંદર પ્રેમ તો હોય તો દીકરાને બોલાવી દીધો કે આવી જા તું મહેસાણા, બોલાવી દીધો. અને ત્યાં શું છે? ત્યાં મંદિર છે, ભક્તોની સંગતિ છે નથી, જ્યાં મંદિર અને જ્યાં ભક્તો હોય ત્યાં હું રહું. તો પિતાની જે પણ 4-5 વીઘા હાઈવે પર જમીન હતી ને, લગભગ 8-10 કરોડ ની જમીન છે, તરત આપી દીધી, લે તને આપી દો, પણ તું અહીંયા આવ. કોઈની તાકાત ચાલે? એક પ્લોટ પણ કાંઈ કોકના દેવો હોય તો. પણ તરત જ 10 કરોડ ની જે જમીન હતી નામે કરી દીધી કે આ ઇસ્કોન સંસ્થાને નામે આપી દઉં છું, બસ મંદિર બનાવો જામ, પણ તું અહીંયા આવીને રહે. મોટા મોટા લોકો છે, બહુ બુદ્ધિશાળી, બહુ તેજસ્વી, એવા એવા લોકો આ સંસ્થાની અંદર ભગવાનનું ભજન કરે છે. પણ અહીંયા બેઠા બેઠા આપણને કાંઈ ખબર ન પડે કે ભક્તિ એટલે શું, એ તો એની માટે જવું પડે, બહાર નીકળવું પડે. આ સંસ્થા એનું પ્રસારણ ઇન્ટરનેટમાં ચાલે છે, મોટા મોટા વક્તાઓ, એમનું જીવન ત્યારે તમે જુઓ ને કે કેટલું સુંદર જીવન છે, ભક્તિ કરીને સુખી જીવન જીવે છે, સાત્વિક જીવન, અરબોપતિ છે, પણ તોય ભગવાનનું ભજન કરે છે. અને ભગવાન કુંતી મહારાણી પ્રાર્થના કરે છે કે તમારું ભજન કેવા કેવા લોકો નહીં કરે, કે જે અરબોપતિ હોય ને જીવનમાં ક્યારે તમારી આગળ નહીં આવે, જે સુંદર હશે દેખાવમાં એ જીવનમાં ક્યારે તમારી પાસે નહીં આવે, જે ઊંચા કુળમાં જેને જન્મ લીધો છે ને એ ક્યારે તમારી શરણમાં નહીં આવે. વેદોમાં લખેલા વાક્યો શિલ પ્રભુપાદજીએ ફેરવી નાખ્યા બધા. આજે આ સંસ્થાની અંદર સૌથી સુંદરમાં સુંદર લોકો ભગવાનનું ભજન કરે છે. બધા ફોરેનરો તમે જુઓ, પાશ્ચાત્ય દેશના લોકો કેટલા સુંદર છે દેખાવડા, એ ભગવાનનું ભજન કરે છે. વેદોમાં લખ્યું છે, કુંતી મહારાણી કહે છે કે જે પૈસા વાળો હશે અરબોપતિ એ તમારું ભજન નહીં કરે. તો આ સંસ્થાની અંદર લગભગ બધા લગભગ કરોડપતિ ને અરબપતિ જ છે, ખરબપતિઓ લોકો જ છે બધા. એ ભગવાનનું ભજન કરે, સવારમાં વહેલા ઉઠીને માળા કરે છે અને કેટલા ઉત્સાહ અને આનંદથી આ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવે છે. રામનવમી, નરસિંહ ચતુર્થી, હમણાં રાધાષ્ટમી આવશે, રાધારાણીનો જન્મ 15 દિવસ પછી, ગોકુળ આઠમ પછી એના 15 દિવસ પછી રાધારાણીનો જન્મ. અમુકને તો ખબર જ નહીં હોય કે ક્યારે આવે છે રાધાષ્ટમી, ભાદરવા મહિનાની 8મને દિવસે રાધાષ્ટમી આવે. અને બીજું કે છે કે જેને ઊંચા કુળમાં જન્મ લીધો છે ને પ્રભુ ક્યારે તમારી શરણમાં નહીં આવે. આજે મોટા મોટા ઊંચા કુળમાં જન્મ લીધેલા લોકો આ ઇસ્કોન સંસ્થાની અંદર પ્રભુનું ભજન કરે છે, કારણ કે આ સત્ય અને સનાતન વસ્તુ છે. આ જેટલા લોકો પૈસા વાળા છે, સુંદરતા છે, ઊંચા કુળમાં જન્મ લીધો છે, એ બધા બુદ્ધિશાળી હોય તો એટલા આગળ વધેલા હોય ને, તો એને બુદ્ધિ છે કે આ સનાતન વેદ છે. અને આ વેદની અંદર લખ્યું છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આપણે ભગવાનનું ભજન કરવું પડશે, એની માળા કરવી પડશે, એની કથા શ્રવણ કરવી પડશે, તો જ આપણે ભગવાનના ધામમાં જઈશું. નહીં તો આ જન્મ મરણના ચક્કર, અત્યારે બે છોકરા પાળો પછી ગરડા થાવ એટલે મરી જાઓ, એ છોકરા અંતિમ સંસ્કાર કરાવશે અને દર શું કહેવાય આપણે શ્રાદ્ધ આવે એટલે કાગડાઓને ખવડાવે એટલે પૂરું, કાગડાઓને ખવડાવવાથી કાંઈ ન મળે. આ તમારી આંખો હું ખોલું છું, બુદ્ધિ અને આંખોને ખોલો અને સાંભળો. વેદોમાં લખ્યું છે, સર્વપ્રથમ જ્યારે આપણે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરીએ ને, આ રીત છે હું તમને સમજાવું તો જાણી લેજો વેદો પ્રમાણે, અને આ રીત તમારે કોકની પાસે જાણવી હોય તો અમુક લોકો 200, 500 અને 1000 રૂપિયા લઈ લેશે, તો એ તમને આવી રીત નહીં સંભળાવે. સૌથી પહેલા તમે જે પણ વ્યંજન બનાવો છો, ખીર, પૂરી, દાળ, ભાત, શાક, જે પણ વસ્તુ, એની અંદર કાંદા, લસણ અને ગુંદર ન હોવો જોઈએ. બીજો નિયમ, એ ઠાકોરજીને સૌથી પહેલા અર્પણ કરવું જોઈએ. ત્રીજો નિયમ, શુદ્ધ બ્રાહ્મણને પહેલા પ્રસાદ ખવડાવો. પહેલો શું નિયમ છે? પહેલો ભગવાનને અર્પણ કરો ને એની અંદર આ વસ્તુ હોવી ન જોઈએ. ભલે 365 દિવસ ખાતા હોય પણ એક દિવસ તો ન ખાઓ, જ્યારે પિતૃઓનું તર્પણ થાય ત્યારે. એ ઠાકુરજીને બધા તુલસી પત્ર જેટલી વાનગી બનાવી છે એમાં સીધા મૂકવા, ઉલટા ન મૂકવા. અને કેવી રીતે તોડવું તુલસી તમને શીખવાડું છું. અમુક લોકો તો નખથી આમ ભગાડે, ક્યારે આવી હતી, એકદમ નીચેની સાઈડ કરો બસ આવી હતી, અને ધોઈ અને બધા પર સીધું પત્તું મૂકવાનું, ઊંધું ન મૂકવાનું, સીધું આવી હતું, હંમેશા સીધું પત્તું મૂકવાનું પાણીમાં, બધી દૂધ જે પણ બનાવો છે એમાં. ઠાકુરજી જ્યારે જમી લે 15 મિનિટ પછી, ત્યારે શુદ્ધ બ્રાહ્મણને એ ખવડાવું. શ્રાદ્ધનું જે ખાય છે ને એ કોઈ પચાવી ન શકે. ઘણા લોકો ખાય છે ને શ્રાદ્ધનું, ક્યારે ન ખવાય, બહુ ભારે પડે. શ્રાદ્ધનું ખાવાનું છે ને બહુ ભારે પડે. એ તો જે પચાવી શકતો હોય ને, ભગવાનનું ભજન પણ એટલું હોવું જોઈએ. વહેલું ઉઠવું, તપસ્યા કરવી, માળા કરવી, આખું જીવન ભગવાનને સમર્પણ કરવું, એને ડર ન લાગે. તો શુદ્ધ બ્રાહ્મણને જ્યારે ખવડાવીએ ત્યારે એ થાળી કાકડાને જે કાગ ભૂષણડી જેને કહેવાય, ઈ છે ને ઈ જયારે ચોંચ મારી બધું ખાય એટલે તમે જે પણ બનાવ્યું છે ને ત્યાં પિતૃલોકમાં પહોંચે. અને આ બધી પ્રક્રિયા તમે કરશો તો 365 દિવસ પિતૃઓને ફિસ્ટ જમવાનું મળશે. ફિસ્ટ એટલે મિષ્ટાન, 56 ભોગ વાળું જે જમવાનું હોય ત્યાં આગળ તેમને સુખ અને અમૃત મળે છે. આ રીતે ખાલી તમે કરો. અને જે લોકો કાંદા લસણ વાળી વસ્તુ હોય, ભગવાનને ઓફરિંગ ન કરી હોય અને ડાયરેક્ટ કાગડા ભાઈ આવો અને ખવડાવી દીધું, તો ઓલા બિચારા ભૂખ્યાન તરસ્યા મરી જાય, પણ 365 દિવસમાં ખાલી એક દિવસ મળે અને 364 દિવસ ભૂખ્યા રહે. એ કઈ ફોન ન કરે કે ભાઈ ખાવાનું બરોબર મોકલ્યું નહીં, સમજ્યા? 364 દિવસ ભૂખ્યા રહે છે. પણ જયારે આ પ્રક્રિયા વેદો પ્રમાણે જયારે આવી તે પિંડદાન કરો ને શ્રાદ્ધ, તો 365 દિવસ તમારા પિતૃઓને મળે છે શ્રાદ્ધ. પણ આવું કેટલા જણા કરે છે બોલો? આ એટલે આ પ્રક્રિયા આપણે ક્યારે કરી હતી? આ વેદો પ્રમાણે છે. ગરુડ પુરાણ વાંચો, આ બધું વાંચો, એની અંદર બધું મળે છે. પણ કોઈને વાંચવું નથી. પેલી કરતી હતી, પેલો કરતો હતો, આ કરતો હતો, પાછળ વાળો કરતો, બસ બીજું કઈ નહીં. પણ આ પ્રક્રિયા છે ને હવે નજીક આવી રહ્યા છે દિવસો, એટલે બધું ધ્યાન રાખો. તો આ રીતે આ બહુ સુંદર વિત્રાસુર નો પ્રસંગ છે. અને આ કથાની અંદર આપણને એક એક શ્લોકમાં બહુ જાણવા મળશે.